ॐ नमो अरिहन्ताणम्। ॐ नमो सिद्धाणम्। ॐ नमो आयरियाणम्। ॐ नमो वज्जायाणम्। नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चणमुक्कारो सब्बपावप्पणासणो मङ्गलानं च सर्वेशिम्। पढमं हवै मङ्गलम्। चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम्। सिद्धा मङ्गलम्। साहू मङ्गलम्। केवली पन्नतो धम्मो मङ्गलम्। चत्तारि लोगुत्तमा अरिहन्ता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहू लोगुत्तमा केवली पन्नतो धम्मो लोगुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि निब्बाणमग्गे वरजानकप्पां पाणाशियाशेष कुवाईदप्पं मायां जिणाणं शरणं बुहाणं नमामि नित्यं तिजगप्पहाणं। बार नौकर અધ્યાત્મ કલ્પદ્રુમ નામનો આ ગ્રંથ કે જેની અંદર 16 અધિકારો છે. અધ્યાત્મ એટલે આત્મ સન્મુખ દ્રષ્ટિ અને કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષ. આત્મ સન્મુખ દૃષ્ટિ રાખનારું કલ્પવૃક્ષ એટલે અધ્યાત્મ કલ્પદ્રુમ. આપણો ગોલ મોક્ષે પામવાનો છે, પણ એને પામવા માટે સમતા તો જોઈએ જ. એટલે સૌથી પહેલા નંબરમાં સમતા, અને સમતાને રાખવા માટે બાહ્ય પરિબળો જે સમતાનો ભંગ કરે છે, આપણા સ્ત્રી, સંતાનો, ધન અને શરીર, એના દ્વારા આપણી સમતાનો ભંગ થતો હોય છે. એટલે પહેલા અધિકારમાં સમતા, 2-5 અધિકારની અંદર આ બધાના મમત્વનું મોચન, એટલે કે મમત્વને દૂર કરવું. ત્યાર પછીનો 6 અધિકાર જેની અંદર વિષય પ્રમાદ ત્યાગ નામનો અધિકાર, 5 ઇન્દ્રિયોના 23 વિષયો અને 5 પ્રકારનો પ્રમાદ એ છોડવા યોગ્ય છે, એ અભ્યંતર દ્રષ્ટિએ છોડવા યોગ્ય છે. અને અભ્યંતર દ્રષ્ટિએ કસાય જય, કસાય ઉપર વિજય પ્રાપ્ત કરવો, કસાય ત્યાગ અધિકાર. અને એમાં ગઈકાલે આપણે જે વાત કરેલી તે 14 અભ્યંતર પરિગ્રહની વાત કરેલી. બાહ્ય પરિગ્રહ એનાથી તો આપણે જકડાયેલા છીએ જ, પરિગ્રહના ભારથી ભારે થયેલો આ સંસાર સમુદ્રમાં ડૂબે છે. અભ્યંતર પરિગ્રહ વધારે નુકસાન કરે છે, બાહ્ય પરિગ્રહ પ્રમાણમાં ઓછું નુકસાન કરે છે, પણ બાહ્ય પરિગ્રહ પણ આપણને આ સંસારની અંદર જકડીને રાખે છે. પરિગ્રહ શબ્દનો અર્થ જે થાય, પરિ એટલે ચારે તરફથી અને ગ્રહ એટલે જકડાઈ જાય. ચારે તરફથી આપણો આત્મા જેમાં જકડાય એને આપણે પરિગ્રહ કહીએ છીએ. અને આ પરિગ્રહનો ભાર બધાએ ઓછો કરવા જેવો છે. એટલે જ વંદિતતા સૂત્રમાં પણ પરિગ્રહના પાપની આલોચના શરૂઆતમાં જ કરી દીધી, દુવિહે પરિગ્રહમ્મી. 3 જ ગાથામાં પરિગ્રહના પાપની આલોચના કરી, આગળ 18 ગાથામાં પણ એની આલોચના છે. પણ આ બધા પાપનું મૂળ પરિગ્રહ છે, એટલે સૌથી પહેલી વાત એમને પરિગ્રહની કરી. આપણે ત્યાં એક વાત એવી આવે છે કે સમુદ્રની અંદર રત્નનો વ્યાપારી મુસાફરી કરી રહ્યો છે, અને તેવા સમયે કોઈએ કહ્યું, ભાઈ તને તરતા તો આવડે છે ને? ના, તરતા તો નથી આવડતું. તો તે સમયે એને શિખામણ આપી કે ભાઈ તું ડ્રમ એક બાંધીને રાખજે, એટલે તારે નૌકામાં રાખજે, અને જ્યારે આંધી આવે તેવા સમયે એ ડ્રમ અહીં બાંધી દેવાનું, કે જેથી કરીને ડ્રમના સહારે તું કોઈને કોઈ કિનારે પહોંચી જઈશ, તારો જીવ બચી જશે. ખરેખર આંધી આવી તે સમયે ડ્રમ તો રાખેલું જ હતું, પણ વિચાર એ આવ્યો કે આ હીરા, માણેક, મોતી, રત્નો આ બધું શું કામ લાગશે, પહેલાં એને ડ્રમમાં નાખું અને પછી ડ્રમ બાંધું. એટલે એ સંસાર સમુદ્ર પણ આવો જ છે, એની અંદર પણ જેમ પેલો ડૂબ્યો એમ આપણે પણ પરિગ્રહના ભારથી ડૂબીએ છીએ. અનાદિકાળથી આપણો સંસાર ચાલે છે, એનું કારણ આ પરિગ્રહ નામનું પાપ છે. તિર્યંચ ગતિમાં પણ આવી પરિગ્રહ સંજ્ઞા હોય છે. કૂતરાને પણ રોટલી વધારે નાખવામાં આવે, એ દિવસે ખવાય એવી ન હોય તો ખાડો ખોદી અને એક જગ્યાએ રાખી મૂકે, બીજા દિવસે ત્યાં જઈ ખાડો ખોલી અને ખાવાનું શરૂ કરે. એટલે તિર્યંચ ગતિમાં પણ આવી પરિગ્રહ સંજ્ઞા તે સર્વત્ર છે. એટલે ચારે ગતિ જેની અંદર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, ચારે સંજ્ઞાઓથી જીવો જકડાયેલા છે. અહીં પરિગ્રહમાં બાહ્ય કરતાં અભ્યંતર પરિગ્રહ વધારે નુકસાન કરે, અને અભ્યંતર પરિગ્રહ એટલે આખું મોહનીય કર્મ, જેની વાત ગઈકાલે આપણે કરેલી કે મોહનીય કર્મ 2 વિભાગમાં વહેંચી શકાય, એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એની સામે આપણે સમ્યક દર્શન ગુણની વાત કરી કે એ પરિગ્રહ ત્યારે દૂર થાય કે જ્યારે આત્માને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય. 16 કષાયોનો પરિગ્રહ ત્યારે દૂર થાય કે જ્યારે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ એ ગુણોનો આપણે વિકાસ કરીએ, એવી જ રીતે હાસ્ય, રતિ, શોક, અરતિ આ બધાનો નિકાલ ત્યારે થાય કે ઉદાસીન ભાવ આવે. ભયનો નિકાલ બીજાને નિર્ભયતા આપવામાં અને શોક એનો નિકાલ સ્વજનના વિયોગ આદિની પાછળ એ શોક વગેરે ન કરવાથી એ કર્મને પણ દૂર કરી શકાય. અને વેદમોહનિયા નામનું કર્મ કે જે વિજાતીયની અપેક્ષા રખાવે છે, ઈચ્છા કરાવે છે, એ નિર્વિકાર ભાવો એ રીતે જો પ્રાપ્ત થાય તો ત્રણ વેદ એનો જે અભ્યંતર પરિગ્રહ છે એ પણ દૂર થઈ શકે. એટલે અત્યાર સુધી આ પ્રમાણે એની અંદર વાત કરી, પણ આ બધા જ પરિગ્રહ એને ઓળખાય કેવી રીતે, આ બધું સમતા આદિની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ આ બધું ઓળખાય શાનાથી, જ્ઞાનથી ઓળખાય. એટલે એના પછીનો જે અધિકાર છે તે શાસ્ત્ર ગુણ અધિકાર. જ્ઞાન આપણને ક્યાંથી મળે? શાસ્ત્રમાંથી મળે. અને શાસ્ત્રો કોઈ એમ દલીલ કરે ભાઈ ભગવાન હતા ત્યારે તો શાસ્ત્રો નહોતા લખાયા, વાત સાચી છે. ભગવાન ગયા પછી બધા જ શાસ્ત્રો કંઠસ્થ રાખતા હતા. જે પણ ગણધર ભગવંતો, ગણધર ભગવંતોના શિષ્યો, એમના શિષ્યો, એમના શિષ્યો, આવી રીતે બધા કંઠસ્થ રાખતા રાખતા એ રીતે આગળ ચાલતા હતા. પરંતુ એક વખતે જ્યારે લાગ્યું કે હવે ભૂલી જવાય છે, એટલે દેવર્ધિ ગણી ક્ષમા શ્રવણ નામના આચાર્ય ભગવંતે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 983 વર્ષે આ બધા આગમો લખાવ્યા. બધા જ આચાર્ય ભગવંતોને સાથે રાખી વલ્લભીપુરની અંદર આ બધા જ શાસ્ત્રો આપણા લખાયા, જે શાસ્ત્રો આજે પણ આપણી પાસે વિદ્યમાન છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ એમાંથી ઓછું ઓછું થતું જાય છે, એ તો સ્વાભાવિક જ છે, કારણ કે આગળની પરંપરામાં જ્ઞાન ઓછું થતું જાય. આપણે જે પણ હું 1.5 કલાક બોલું અને તમને 1.5 કલાક બોલવાનું કહું, મારું બોલેલું તો તમે કેટલો ટાઈમ બોલી શકો? એટલે બસ એવી જ રીતે આ જ્ઞાનનું એવું જ છે, જેમ જેમ આગળ આગળ જતું જાય તેમ તેમ ઓછું ઓછું તે થતું જાય. એટલે આજે ઘણા શાસ્ત્રો આમ ઓછા થઈ ગયા, ભલે 45 આગમો છે, સ્થાનકવાસીની દૃષ્ટિએ 32 અને દેરાવાસીની દૃષ્ટિએ 45 આગમો આજે પણ વિદ્યમાન છે, પરંતુ એ આગમોમાંથી ઘણું બધું લુપ્ત થઈ ગયું. જ્ઞાતા ધર્મકથા નામનું આપણું આગમ, એ જમાનામાં 3.5 કરોડ કથાઓ એ આગમમાં હતી, એની જગ્યાએ માત્ર આજે 19 કથાઓ બચી છે. આટલું બધું જ્ઞાન એ વિચ્છેદ થઈ ગયું, આટલું બધું જ્ઞાન ઓછું થઈ ગયું. આ કથાની વાત તમને સમજાય એટલા માટે કરી, બાકી આચારાંગ, સુયગળાંગ, ઠાણાંગ આ બધા જ આગમોનું આવું જ થયું છે. ઘણું બધું લુપ્ત થઈ ગયું અને અત્યારે થોડું ઘણું આપણી પાસે બચ્યું છે. વર્તમાનમાં આપણા માટે તરવાનું જો કોઈ સાધન હોય તો 2 જ સાધન છે, જિન બિંબ અને જિનાગમ. ભવ્યણકું આધારા, ભવ્ય જીવોને આ સંસાર સમુદ્ર તરવા માટે આ 2 સિવાય ત્રીજી કોઈ વસ્તુ નથી. એટલે જિનાગમ એની પણ આપણી ભલે આગમો ભણી નથી શકતા, પણ ગુરુ ભગવંતો એ આગમોની વાચનાઓ આપે છે. પણ આપણે સાંભળીએ છીએ કેટલું અને સાંભળ્યા પછી યાદ કેટલું રાખીએ છીએ એ એક પ્રશ્ન છે. એક ગામની અંદર એક મહાત્મા પધાર્યા અને સંઘના આગેવાનોને કહ્યું કયો ગ્રંથ વાંચવો છે. એટલે સંઘના આગેવાનોએ કહ્યું આ અમારા માજી દરેક વખતે બધા ગુરુ મહારાજના વ્યાખ્યાન સાંભળે છે, એટલે આપણે એમને બોલાવીએ. એમને બોલાવ્યા અને મહારાજ સાહેબ એક એક આગમનું નામ લેતા ગયા અને ઓલા ડોશીમાં એ કે ભાઈ આ મહારાજ સાહેબે આ આગમ સંભળાવ્યું હતું, આ મહારાજ સાહેબે આ આગમ સંભળાવ્યું હતું. છેવટે મહારાજ સાહેબે થાક્યા, કારણ કે બધા આગમો એ તો આટલા વર્ષોથી હોય એટલે વંચાઈ ગયા હોય, એટલે એના પ્રવચનો થયા હોય. એટલે છેવટે આપણા મહાત્માએ જ ગ્રંથ નક્કી કર્યો અને પ્રવચનો રોજ થવા લાગ્યા. આ માજી પ્રવચનમાં તો રોજ આવે, આગળ જ બેસે, પણ એ ઊંઘવા જ લાગે. વચ્ચે વચ્ચે અહીંયા પ્રવચન ચાલુ હોય ને ઊંઘે. મહાત્મા અકળાયા. મહાત્માએ કહ્યું, ઊંઘો છો કે જાગો છો? કે ના, જાગું છું. અને આવી જ રીતે અવારનવાર બોલે. એટલે એક વખત મહાત્માએ કહ્યું, માજી તમારે રત્નપ્રભામાં જવું લાગે છે. અરે મારા એવા ભાગ્ય ક્યાંથી કે મને રત્નપ્રભા મળે? ત્યારે મહારાજ સાહેબે ખુલાસો કર્યો, તમે આટલા આગમો સાંભળ્યા, તમને એ પણ ખબર નથી કે રત્નપ્રભા એ પેલી નરકનું નામ છે. તમે પેલી નરકમાં જવાની વાત કરીએ અને તમે કહો કે મારું આવું ભાગ્ય ક્યાંથી કે આવી રીતે મળે? એટલે ઘણા લોકો સાંભળે ખરા, પણ યાદ ન રાખે, જીવનમાં ન ઉતારે. રત્ન સુંદર શ્રી મહારાજ પાસે પણ એક ભાઈ આવ્યા અને એ ભાઈએ મહારાજ સાહેબની બહુ પ્રશંસા કરી. મહારાજ સાહેબને થયું કે ખરેખર આને બહુ રસ લાગે છે, એટલે તમારા પુસ્તકો બહુ જ સારા. ભાઈ તને શું લાગ્યું પુસ્તકોમાં? સાહેબ ઊંઘ આવતી નથી, તમારા પુસ્તકો હાથમાં લઉં એટલે તરત ઊંઘ આવી જાય છે. એટલે આપના પુસ્તકો એના જેવા બીજા કોઈ પુસ્તકો નથી. એટલે આ રસ કેળવવો જોઈએ. જો રસ ન કેળવાય તો જીનવાણી એનાથી પણ આત્માને લાભ ન થાય. એટલે આ જે અધિકાર છે એ શાસ્ત્ર ગુણ એ અધિકાર છે. એટલે શાસ્ત્રો આપણે સાંભળીએ ખરા, પણ આપણું હૃદય પથ્થરની શિલા જેવું હોય. પથ્થરની શિલા ઉપર વરસાદ ગમે તેટલો આવે, પણ અડધા કલાક પછી એવું નેવું કોરું ને કોરું જ હોય. એમ અહીં જીનવાણીનો વરસાદ ગમે તેટલો વરસે, પણ જેનું હૃદય કઠોર છે એને આની કોઈ અસર ન થાય. જીનવાણીની અસર એ રીતે થવી જોઈએ, વરસાદ આવે એટલે ઓલું અંકુર ફૂટવા જોઈએ અને હરિયાળી રહેવી જોઈએ અહીં કને. પણ જીનવાણીનો વરસાદ, પાણીનો વરસાદ અને વાણીનો વરસાદ, પાણીના વરસાદમાં આવી રીતે હરિયાળી હોય અને અંકુર ફૂટે, એમ ભગવાનની વાણીના વરસાદમાં પણ આપણું હૃદય ભીનું થઈ જાય અને ભાવનાના અંકુરો પ્રગટે. જે 16 ભાવના એની આપણે વાત કરી, એ અંકુરો ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે, કે જેથી કરીને આપણું મુક્તિ જલ્દી થાય. પણ મોટા ભાગે આવું બનતું નથી. સાંભળે ત્યાં સુધી સારું લાગે, બહાર નીકળે એટલે વિસરાતું જાય. બહુ બહુ તો 2-4 દિવસ એને યાદ કરે, પણ પછી એનું પુનરાવર્તન કે કંઈ ન કરે તો આ કંઈ ટકે નહીં. એટલે આને ટકાવવા માટે, આપણા પ્રમાદને દૂર કરવા માટે આ શાસ્ત્રો એનો આપણે ઉપયોગ કરવાનો છે. એ શાસ્ત્રો દ્વારા જ આપણને ખબર પડે છે. યાદ એ રાખવાનું કે કર્મ સત્તા એને કોઈની શરમ નથી. આ પ્રમાદને વશ 14 પૂર્વના જ્ઞાની કે એક પલ્લામાં 16,383 એલિફન્ટ મૂકો અને બીજા પલ્લામાં એના વજન જેટલી સૂકી સાઈ મૂકો. એ સૂકી સાઈને ભીની કરીને જેટલું લખાય એટલું જ્ઞાન 14 પૂર્વમાં હોય. આપણી એક બોલપેને મહિનાથી વધારે ચાલે છે અને આટલી બધી સાઈ અને એને ભીની કરીને લખવાનું કેટલું બધું જ્ઞાન હોય. આવા જ્ઞાની પુરુષો પણ જ્યારે પ્રમાદથી પરવશ થાય છે ત્યારે કર્મસત્તા એમને પણ છેક નિગોત સુધી પહોંચાડી દે છે. જો એમની આવી દશા થાય તો આપણી શું થશે? આપણે જો સતત સ્વાધ્યાયમાં નહીં રહીએ, હવે તો બધાનો, એટલે એક રીતે જોવા જઈએ તો જવાનો સમય થઈ ગયો છે. કંઈ બહુ બાકી નથી અને કંઈ ખબર પણ નથી કે અહીંથી ઘરે પણ પહોંચશું કે નહીં. કોઈના માટે આપણને કંઈ જ ખબર નથી. અને તેવા સમયે પણ જો અહીં રુચિ ઊભી નહીં થાય, સમ્યક દર્શન રુચિ ઉપર આધાર રાખે છે. એનો અર્થ એમ નથી તમે ભલે શ્રાવકના 12 વ્રતો લો કે માસક શ્રમણ વગેરે કરો, એ કર્યું એ સારું છે, પણ એ કર્યા પછી તમારી રુચિ કેટલી વધી, ગમ્યું કેટલું. જો ગમે તો સમ્યક દર્શન થાય, ગમે નહીં તો કંઈ નહીં, માસક શ્રવણ કરી લીધું. પણ એ ગમ્યું, શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. પણ એ શ્રાવકના વ્રતો ગમ્યા, આપણને કેટલું ગમે છે. આ ગમવું જોઈએ, રુચિ ઊભી થવી જોઈએ. રુચિ ઊભી થાય તો ઓટોમેટિક એ બાજુ તમારો પુરુષાર્થ થાય. પૈસા ઉપર રુચિ છે એટલે પૈસા માટે આપણે ગમે તેમ કરીને આપણે એની પાછળ દોડીને જે આપણો ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ થાય છે? કારણ કે ત્યાં રુચિ છે, ત્યાં રસ છે, એટલે એ તરફ આપણે દોડીએ છીએ. તો એવો રસ હવે આ સ્વાધ્યાયમાં કેમ ઊભો ન કરાય? મારા આત્માનો ખોરાક આ જ છે. શરીરના ખોરાકની વાત જુદી, આત્માના ખોરાકની વાત જુદી. શરીરનો ખોરાક જે લેવાશે એનાથી શરીરની સાત ધાતુઓ પુષ્ટ થશે, અને આત્માનો ખોરાક એ આપણને સદગતિમાં અને પરંપરાએ પરમગતિ એટલે કે મોક્ષ તરફ લઈ જશે. એટલે હવે જે મહેનત કરવાની છે એ મહેનત આપણા આત્માના ખોરાક માટે મહેનત કરવાની છે. અને આત્માનો ખોરાક એ શાસ્ત્રોના માધ્યમથી મળે. શાસ્ત્રો પણ જો બરાબર આજના દિવસે ઘણા લોકો લખાવે છે, પુત્થય લિહણમ, શ્રાવકના 36 કર્તવ્યોમાંનું આ એક કર્તવ્ય છે કે પુસ્તક લખાવવું. કોઈ કલ્પસૂત્ર લખાવે, કોઈ બીજા આગમો લખાવે, લખાવે તે સારું છે, પણ લખાવ્યા પછી જો એનું પ્રૂફ રીડિંગ બરાબર ન થાય અને એક કાનો માત્રા પણ એ રીતે એનું રીડિંગ બરાબર ન કર્યું હોય ને વધારાનો કે ઓછો હોય તો શાસ્ત્ર શસ્ત્ર બની જાય. પ્રિન્ટિંગમાં એક વખતે તમે બરાબર પ્રૂફ રીડિંગ કર્યું, પછી તમે 1000 કોપી કાઢવી હશે તો એ જ આવશે, કાંઈ ફેરફાર નહીં આવે. હાથથી જેટલું લખ્યું હશે એટલો અક્ષરે અક્ષર વાંચવો પડશે, અને વાંચ્યા પછી એમાં સુધારા કરવા પડશે. એ આજકાલ ઓછા થાય છે, અને એ ન થવાના કારણે આગળ જતાં શાસ્ત્ર એ શસ્ત્ર બની જાય. એટલે આપણા માટે પણ આ શાસ્ત્રો શસ્ત્ર ન બનવા જોઈએ. આપણા માટે શાસ્ત્રો શસ્ત્ર એ રીતે બને કે આપણે શાસ્ત્રો ભણી સાંભળી અને હું પંડિત છું એવો આપણને અહંકાર જાગતો હોય, તો આપણા માટે પણ એ શાસ્ત્ર શસ્ત્રનું કામ કરે. જે શાસ્ત્ર સંસાર સમુદ્રને તરવા માટે છે એ જ શાસ્ત્ર આપણા માટે આપણા સંસારને વધારી દે. કારણ કે આપણે એનાથી અહંકારને પોષીએ છીએ. આપણે ત્યાં એક વાત આવે છે માસ્તુસ મુનિની, પૂર્વજન્મની અંદર બે ભાઈઓ ચારિત્ર ગ્રહણ કર્યું, પણ આ માસ્તુસ મુનિનો જીવ પૂર્વજન્મની અંદર એકદમ જે પ્રજ્ઞાવાન હતો અને ગોચરી વાપરવા બેસે, સંથારો કરે, કોઈને કોઈ કંઈ ને કંઈ શંકા લઈને પૂછવા માટે આવે, એટલે કંટાળ્યા. એને થયું મારા કરતાં મારો ભાઈ કેટલો સુખી કે ગોચરી પણ શાંતિથી વાપરી શકે, સૂઈ પણ શાંતિથી સહી શકે, મેં ક્યાં આ મેળવ્યું? બસ એ જ્ઞાન આવ્યું એના ઉપર અરુચિ ઊભી કરી, કોઈ પૂછે ને કંટાળો આવ્યો, એટલે એવું કર્મ બાંધ્યું જ્ઞાનાવરણીય કર્મ કે 12 વર્ષ સુધી મારુસ માતુસ, ગુરુ મહારાજ આટલું જ કહે છે ભાઈ, આટલું જ ગોખ, પણ 12 વર્ષ સુધી ગોખે છે, આટલું યાદ નથી રહેતું. એમાં પણ માસ્તુસ થઈ જાય, મારુસ માતુસ બોલાય જ નહીં. છેવટે 12 વર્ષ પછી એને વિચાર આવ્યો કે પહેલાં આનો અર્થ વિચારું, અને અર્થ વિચાર્યો તો ખ્યાલ આવ્યો તું રાગ ન કર દ્વેષ ન કર, હું તો રાગ અને દ્વેષ કરું છું. અને એમ કરીને અંદરથી જે પશ્ચાત્તાપ થવા લાગ્યો એ પશ્ચાત્તાપમાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે શાસ્ત્રો એક રીતે એના રૂપ માટે શસ્ત્રરૂપ એ રીતે બની ગયા કે અહીં જ્ઞાનાવરણીય કર્મ એવું ચિકાસવાળું બાંધીને આવ્યા કે 12 વર્ષની મહેનતમાં પણ એક પદ યાદ ન રાખી શક્યા. અંતે પશ્ચાત્તાપ કરતાં કરતાં કેવળ જ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ. એટલે શાસ્ત્રોનો ઉપયોગ આપણી વિદવત્તા બતાવવા માટે કે કોઈ પણ રીતે, પછી એ વ્યવહારિક શિક્ષણ હોય તો એ પણ અહીં કને કામ કરે. વ્યવહારિક શિક્ષણમાં પણ હું સારામાં સારો એન્જિનિયર, હું સારામાં સારો ડૉક્ટર, હું સારામાં સારો વકીલ, આ રીતે જો એ બાબતમાં પણ એને ગર્વ હોય, અહંકાર હોય, તો જ્ઞાન એના માટે અહંકારનું કારણ બન્યું. જ્ઞાનનો અપચો કહેવાય, જ્ઞાનનું અજીર્ણ અહંકાર કહેવાય, ધનનું અજીર્ણ પણ અહંકાર કહેવાય, ક્રિયાનું અજીર્ણ નિંદા કહેવાય. આપણે સારી રીતે ક્રિયા કરી શકતા હોઈએ અને બીજો એ રીતે ન કરે. આપણે મુપત્તિનું પરિગ્રહણ કરીએ તો બરાબર 50-40 બોલ બોલવા પૂર્વક કરીએ અને બીજો ખાલી ઉઠલાવતો જ હોય તો કે ભાઈ આટલું આવડતું નથી, આવી નિંદા ન કરાય. એને સમજાવવાનો છે પણ એની નિંદા કરવાની નથી. એટલે ક્રિયાનું અજીર્ણ નિંદા કહેવાય અને તપનું અજીર્ણ ક્રોધ કહેવાય. જેને પણ તપસ્વી હોય મોટા ભાગે ગુસ્સાવાળા હોય, મોટા ભાગે જેને તપ પચ્યો છે એને ક્ષમતા હોય, પણ એવા જીવો બહુ ઓછા જોવા મળે. મોટા તપ કરનારા પણ જેનામાં ક્ષમતા નામનો ગુણ આત્મસાત થયો હોય એવા તપસ્વીઓ આ દુનિયામાં ઓછા જોવા મળે. કારણ કે તપ કરવાના કારણે શરીરની બધી જ ધાતુઓ ગરમ થાય. કોઈ પણ માણસ પોતાને પ્રતિકૂળ વાત કરે એટલે તરત જ બોઇલર ફાટે, એટલે ગુસ્સો એ સમયે એને આવી જાય. ત્યાં કંટ્રોલ કરવાનો છે. એ કંટ્રોલ શાના માધ્યમથી થશે? શાસ્ત્રના માધ્યમથી થશે. જે પણ ગુણો આપણે પ્રાપ્ત કરવા છે, આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે શાસ્ત્રો એ દીપકનું કામ કરે છે. દીપક જેવી રીતે પ્રકાશ કરે એવી રીતે આ શાસ્ત્રો દ્વારા પણ આપણા આત્મામાં જ્ઞાનનો પ્રકાશ થાય છે. ભલે આપણી લિમિટેશન છે, શ્રાવકની કક્ષાની અંદર 45માનું એક પણ આગમ શ્રાવક વાંચી ન શકે, કારણ કે એને વાંચવા માટે દીક્ષા જોઈએ, એના વગર આગમ વાંચી ન શકાય. માત્ર દીક્ષા લે એટલું પૂરતું નથી, પણ દીક્ષા લીધા પછી યોગોદ્વહન કરવા પડે, એટલે કે આકરો તપ અને સાથે આકરી ક્રિયા આ બંને કરે ત્યાર પછી એને આગમ વાંચવાનો અધિકાર મળે. તો આપણને એ અધિકાર નથી, પણ જે ગુરુ ભગવંતો આ રીતે આગમોની વાચના આપે છે, આપણે જઈએ, આપણે ત્યાં ચાતુર્માસ ચાલતું હોય તો બે વ્યાખ્યાન હોય, પહેલું વ્યાખ્યાન આગમનું હોય અને બીજું વ્યાખ્યાન એ કથા રૂપે હોય. એનું કારણ એ છે કે સવારે પહેલાં સૂત્ર પોરસી અને પછી અર્થ પોરસી, એટલે અહીં પોરસી એનો અર્થ પ્રહર નથી કરવાનો. ઘણા ઓલો ગુરુ મહારાજ પૌષદમાં કોઈ હોય અને કે ભાઈ પોરસી ભણાવો, એટલે કોઈ સમજે કે ભાઈ પોરસી આવી ગઈ, પણ એ પોરસી આવી નથી. આ પોરસી 6 ઘડીની હોય. 1 ઘડી એટલે 24 મિનિટ. સૂર્યોદય પછી 6 ઘડી થાય એટલે આ પોરસી ભણાવવાની હોય. અને કદાચ કોઈ પોરસીનું પચખાન લીધું હોય અને ઘર ઉપાશ્રયની સામે જ હોય, ઘરે જઈને તરત જ બ્રશ કરી લે, તો પણ એના પચખાનનો ભંગ ન થાય. એટલા માટે કે આપણે પચખાન લઈએ એમાં આગાર બોલીએ છીએ, સાહુ વયણેણમ, સાધુના વચનથી. ગુરુ મહારાજ બોલ્યા પોરસી ભણાવો એટલે એ તો અજ્ઞાન છે, એને બહુ ખબર નથી, એટલે સમજે મારી પોરસી આવી ગઈ એમ સમજીને પચખાણ પારી લે તો એના પચખાણનો ભંગ ન થાય. આ રીતે વિચારો, જ્ઞાનીઓએ આપણી કેટલી બધી ચિંતા કરી છે. આપણને એમ લાગે છે કે ભાઈ નિયમ લઈશ પણ ત્રુટી જશે તો, હું ભૂલી જઈશ તો. આ બધી ચિંતા જ્ઞાનીઓએ કરી છે. અન્નથાણા ભોગેણમ અને આ બધા આગારો એના માટે જ છે. એટલે આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. પચખાણ લઈ લેવાનું અને આપણાથી જો ભંગ થઈ જાય તો ગુરુ મહારાજ પાસે આલોચના લેવાની. આલોચના લેવાનું પણ કારણ એટલું જ છે કે ફરી ફરીને ભૂલ ન થાય. બાકી એની છૂટ જ રાખી છે આપણે, એટલે આપણને એવો કોઈ દોષ લાગતો નથી. પણ તેમ છતાંય ગુરુ ભગવાન પાસે જઈને વિનયપૂર્વક કહેવાથી એ દોષમાંથી તો આપણને મુક્તિ મળે, પણ આગળ વધારે ઉપયોગ રહે અને વધારે આપણે સારી રીતે કરવાનો પ્રયત્ન કરીએ. એટલા માટે આપણે આ બધા પચખાણો તે કરતા હોઈએ છીએ. પચખાણ પારીએ એમાં બોલીએ છીએ ફાસ્યમ, પાલિયમ, સોહિયમ, તિરિયમ, કિટ્ટિયમ, આરાહિયમ. આ પચખાણની 6 શુદ્ધિ છે. એટલે ફાસ્યમ પેલ પહેલા નંબરની શુદ્ધિ એને કહેવાય કે પચ્ચખાણ સનરાઈઝ પહેલાં લેવાનું, જેમાં જેમાં ઉગ્ગે એ સૂર્ય આવે એ બધા જ પચ્ચખાણો સૂર્યોદય પહેલાં લેવાના, જેમાં સૂર્ય ઉગ્ગે આવે એ પચ્ચખાણો સૂર્યોદય પછી ચાલે, એટલે સાડપોરસી સુધીના પચ્ચખાણો, એકાશનું બેસ્ટનું આયંબિલ આ બધું સાડપોરસી સુધીમાં કરવું હોય તો એ પચ્ચખાણો સૂર્યોદયની પહેલાં લેવા જોઈએ, એ પહેલા નંબરની શુદ્ધિ કહેવાય ફાસિયમ. બીજા નંબરની શુદ્ધિ પાલિયમ, પચ્ચખાણને વારંવાર યાદ કરવાનું, આજે મારે એકાશનું છે, આજે આયંબિલ છે, આજે ઉપવાસ છે, કેમ યાદ કરવાનું કે આહાર સંજ્ઞા અનાદિકાળથી આપણને વળગેલી છે, રોજ આપણી ખાવાની ટેવ છે, અને એટલે પચ્ચખાણને યાદ કરવાથી ભૂલથી પણ મોઢામાં કાંઈ આપણે નાખી ના દઈએ, એટલા માટે પચ્ચખાણને વારંવાર યાદ કરવાનું છે. પણ આપણે બીજા કોઈને કહેવાનું નથી મારે આજે ઉપવાસ છે, મારે આજે આંબિલ છે, આપણા તપને આપણે ગુપ્ત રાખવાનો છે. સાધુ સાધ્વીજી ભગવંતોને પણ એમનો તપ ગુપ્ત રાખવાનો હોય છે, જાહેર ન કરાય. જાહેર કરાય, અમુક મહાત્માઓ માસક સમાન થયું હોય અને વિહાર કરતાં કરતાં કોઈ નાના ગામમાં પહોંચે અને નાના ગામમાં ખબર પડી જાય કે આ મહાત્માને આજે માસક સમાન પૂરું થયું છે અને પારણાનો દિવસ છે, અને મહારાજ સાહેબને ખબર પડે કે ગામમાં ખબર પડી ગઈ છે તો ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જાય, કારણ કે એ પારણાની ખબર પડે તો નિર્દોષ ગોચરી ન મળે. બધા લોકો ભક્તિથી કંઈ ને કંઈ બનાવે અને એવું ન થાય એટલા માટે આજકાલ તો આપણે એની ઉછામણી બોલતા થયા, ભાઈ ચાલો 500 આંબિલનું પારણું છે એનો ચડાવો, એ ખરેખર બોલવાનો નથી, કારણ કે એમ કરવાથી ગોચરી નિર્દોષ ન મળે. જે પણ પારણું એમને નિર્દોષ ગોચરીથી કરવું જોઈએ. જે વ્યક્તિએ લાભ લીધો હોય એના ઘરે બધું સાધુ સાધ્વીના નિમિત્તે જ બને. એટલે આપણે ત્યાં જ્યારે બહેનો રસોડામાં હોય ત્યારે સાધુ સાધ્વીને યાદ ન કરાય, અને જમ્યા પહેલાં સાધુ સાધ્વીને યાદ કર્યા વિના રહેવાય નહીં. રસોડામાં યાદ કરો તો એના નિમિત્તે કંઈ ને કંઈ બનાવવાનું મન થઈ જાય, પણ વાપરવા બેસીએ એના પહેલાં ઘરે પૂછવાનું છે ભાઈ મહાત્માનો આજે લાભ મળ્યો કે નહીં, કોઈ આવ્યું કે નહીં, એ રીતે કરીને આપણે મેળવવાનું છે. આ દેશનું તો કમનસીબ છે કે આ દેશની અંદર આવો કોઈ લાભ ભવિષ્યમાં પણ ક્યારેય મળવાનો નથી, એવા સ્થાનમાં તમે છો. પાલિયમ એટલે આ રીતે વારંવાર પચ્ચખાણને યાદ કરું. સોહિયમ આ ત્રીજી શુદ્ધિ, ગુરુ મહારાજને વોરાવ્યા પછી વાપરવું, એ ત્રીજા નંબરની શુદ્ધિ. બોલો, એમાંથી પણ તમે ગયા, કારણ કે ગુરુ મહારાજ નથી. એનો એક રસ્તો એ નીકળી શકે કે ગુરુ મહારાજ ન હોય ત્યાં ઉત્તમ સાધર્મિક એને આમંત્રણ આપી એને જમાડીને પછી આપણે વાપરીએ તો પણ આ સોહિયમ શુદ્ધિ કહેવાય. એટલે ફાસિયમ, પાલિયમ, સોહિયમ, પછી તિરિયમ એટલે પચ્ચખાણ આવ્યું હોય અને તરત ઘડિયાળના કાંટે બેસી નહીં જવું, પણ રાહ જોવી, થોડોક સમય વધારે પસાર થવા દેવો, તો એને તિરિયમ એ શુદ્ધિ કહેવાય. કિટ્ટિયમ જ્યારે વાપરવા બેસીએ ત્યારે પચ્ચખાણને યાદ કરવું, જેથી કરીને આપણા ભાણામાં કોઈ સચિત્ત વસ્તુ ના આવી જાય, એટલા માટે બેસતી વખતે યાદ કરવાનું. અને આરાહિયમ એટલે ઉપરની પાંચે શુદ્ધિ, એનું બરાબર પાલન થયું હોય તો જ આ છઠ્ઠી આરાહિયમ શુદ્ધિ હોય, નહીંતર આવી શુદ્ધિ ન હોય. એટલે આ શાસ્ત્રો દ્વારા પચ્ચખાણ આપણે લઈએ તો આપણે જાણવું જોઈએ કે ભાઈ હું આ પચ્ચખાણ લઉં છું પણ એ પચ્ચખાણમાં મારે શું શું કરવાનું છે, એ જાણીએ નહીં તો બરાબર થાય નહીં. એકાશનું કરીને ઊભા થઈએ તો એ તિવિહારનું પચ્ચખાણ કરવાનું હોય, ઘણા લોકોને ખબર ન હોય તિવિયારનું પચખાણ લે પણ પચખાણમાં બોલે દિવસચરીમમ પચ્ચખાઈ તિવ્યમ પિયારમ, દિવસચરીમમ છે જ નહીં, કારણ કે હજુ તમારે વાપરવાનું છે, દિવસ ઘણો બાકી છે. સાંજે લો ત્યારે દિવસચરીમમ બોલાય, પણ દિવસના ભાગની અંદર તમારે પાણી વાપરવાનું છે તો તિવિહમ પિયાહારમ ત્યાંથી એ પચ્ચખાણ બોલવાનું છે, દિવસચરીમમ પચ્ચખાઈ એ નથી બોલવાનું. એટલે આવી રીતે એ બરાબર જો જ્ઞાન હોય તો જ આપણે આરાધના સારી રીતે કરી શકીએ, જ્ઞાન ન હોય તો આરાધના સમજપૂર્વકની ન થાય અને નુકસાન શું થાય? આપણે ત્યાં કહ્યું, જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે, પૂર્વકોળી વર્ષા લગે અજ્ઞાની કરે તે. એટલે જે અજ્ઞાની જીવ છે એ અજ્ઞાની જીવ પૂર્વક્રોડ વરસ એટલે 84 લાખ × 84 લાખ આટલું કરો એટલે 70,56,000 કરોડ આટલા વર્ષો થાય. આટલા વર્ષો એક પૂર્વમાં થાય, આવા બે પૂર્વ, ત્રણ પૂર્વ, એમ કરોડ પૂર્વ, આટલું આયુષ્ય હોય મનુષ્યનું ચોથા આરામાં, કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય. અને અજ્ઞાની કરોડ પૂર્વ વર્ષ સુધી માસક સમયના પારણે માસક સમાન ઉગ્ર તપશ્ચર્યા એની ચાલુ રાખે અને એને જેટલી કર્મની નિર્જરા થાય એના કરતાં જ્ઞાનીને એક શ્વાસોશ્વાસ જેટલા ટાઈમમાં કર્મની નિર્જરા વધારે થાય. બોલો, એટલે આ જ્ઞાનનું કેટલું મહત્ત્વ છે. શાસ્ત્ર એને ભણવાનું છે. જ્ઞાન વિના પશુ સારિકા, વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે જ્ઞાન વગરનો માણસ પશુતુલ્ય છે. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષઃ, જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ મોક્ષે જવા માટે. એકલા જ્ઞાનથી એ મોક્ષે ન જવાય, એકલી ક્રિયાથી એ મોક્ષે ન જવાય. જ્ઞાન એકડો છે, ક્રિયા મીંડું છે. મીંડાની કિંમત ત્યારે છે જ્યારે આગળ એકડો હોય. જો એકડો ન હોય તો મીંડાની કોઈ વેલ્યુ નહીં. એટલે આપણો જ્ઞાનનો એકડો તે હોવો જોઈએ. આપણા બધાનો અનુભવ છે, તમે જ્યારે ઇન્ડિયા આવો અને ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તે ટાઈમે તમારી બેગો કુલી પાસે ઉપડાવતા હો છો. એ બિચારો કુલી આખો દિવસ સામાન ઉંચકીને ટ્રેનના ડબ્બામાં ગોઠવી દે, આટલી કાળી મજૂરી કરે, અને સાંજ પડે ને ઘરે જાય ત્યારે એના ખિસ્સામાં પૈસા કેટલા હોય. આખો મહિનો માંડ એનું રોજ આવી મહેનત કરે ત્યારે એનું કામ ચાલે. રોજ રોજનું લગભગ પૂરું થઈ જાય, થોડું ઘણું વધે, બાકી એ પૂરું થઈ જાય. કારણ કે એની પાસે જ્ઞાન નથી, ખાલી ક્રિયા જ છે. એ ખાલી સામાન ગોઠવ્યા કરે છે, એની પાસે બીજું કોઈ જ્ઞાન નથી. ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, એની પાસે જ્ઞાન છે. એટલે એની એક જ મિનિટની ક્રિયા એ કરે. ઓલો એન્જિનિયર એક હથોડો મારે અને ભાઈ લાવો $1,00,000, $50,000, $25,000. આ ડૉક્ટરો પણ એ જ રીતે ચાર્જ કરતા હોય, ભલે એટલો મોટો ન હોય, પણ આ બધું ચાર્જ એક સાના કારણે આટલો ચાર્જ. એની ક્રિયા તો આટલી જ છે, પણ એની પાસે જ્ઞાન છે. એટલે જ્ઞાન હોય તો ક્રિયાની વેલ્યુ, જ્ઞાન ન હોય તો ક્રિયાની કોઈ કિંમત નહીં. એટલે આપણે ત્યાં આપણે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન જ નથી કરતા. આ જ્ઞાન મેળવવાનો આપણો પ્રયત્ન માત્ર મેળવવાનો નહીં, પણ સારું ક્યારે થશે કે મેળવ્યા પછી જીવનમાં ઉતારીએ તો લાભ થાય. ખાલી સાંભળી લઈએ અને અહીંથી ચાલ્યા જઈએ, અહીં આત્માની કઠોરતા એવી ને એવી રહે, જરાય વિનાશ ન થાય અને અંકુર આ ભાવનાના ફૂટે નહીં, તો આત્માને લાભ તે કેવી રીતે થાય? ડૉક્ટર પાસે કોઈના કહેવાથી જાય, કોઈ કહે કે ભાઈ આ ડૉક્ટર બહુ સારા છે, તમે એની દવા લેશો ને એટલે સારું થઈ જશે, અને દવા લઈ પણ આવે, અઠવાડિયા પછી પેલો મળે, ભાઈ જઈ આવ્યો ડૉક્ટર પાસે? હા જઈ આવ્યો. સારું થઈ ગયું? ના ના, મને તો જરાય સારું નથી થયું. જુઓ ને, અઠવાડિયાથી ખિસ્સામાં દવા લઈને ફરું છું, કાંઈ સારું ન થયું. કારણ કે સારું ક્યાંથી થાય? દવા લે તો સારું થાય ને. એમ તમે પણ સાંભળો, એનાથી કાંઈ ઠેકાણું ન પડે, પણ સાંભળ્યા પછી જેટલો અમલમાં મૂકો, જેટલું જીવનમાં ઉતારો, એટલો લાભ થાય. ખાલી સાંભળી લેવાથી કલ્યાણ નથી થવાનું. એટલે ભલે ઓછું ભણીએ, આપણે ત્યાં જ્ઞાનસારની અંદર મહોપાધ્યાય સો વિજયજી મહારાજે એક વાત કરી કે ભલે તમે એક જ પદ ભણો, પણ એ પદને તમે એવું ઘૂંટો કે એક જ પદમાં માસ્તુસ મુનિની જેમ કેવળ જ્ઞાન થઈ જાય, એ રીતે એને ઘૂંટવાનું છે. જ્યારે આપણે સાંભળીએ છીએ ઘણું, પણ જીવનમાં ઉતારવામાં આપણી કચાશ છે. એવું નથી કે આપણાથી નથી થઈ શકતું, માત્ર આપણને આપણો પ્રમાદ જ નડતો હોય છે, બીજું કંઈ નડતું નથી. પ્રમાદ, આળસ, એ આપણને એ નડે છે અને એટલે આપણે જીવનની અંદર ઉતારી શકતા નથી. એટલે શાસ્ત્રો પણ આપણા આત્માને લાભ તો કરશે કે શાસ્ત્રો દ્વારા આપણે કંઈક જીવનમાં એમાં જે પણ વાતો બતાવી છે એ આપણે જીવનમાં ઉતારીએ તો જ કામનું. પરમાત્માની આજ્ઞાનું જેટલું પાલન વધારે એટલી પરમાત્માની કૃપા આપણને વધારે પ્રાપ્ત થાય. વ્યવહારમાં પણ તમારે જેની કૃપા જોઈતી હોય એને તમારે પ્રસન્ન રાખવા પડે. જે રીતે પ્રસન્ન રહેતા હોય એ રીતે તમે પ્રસન્ન રાખો તો જ એની કૃપા મળે, નહીંતર એની કૃપા પ્રાપ્ત ન થાય. આપણને બધાને બોલીએ તો છીએ દેવ ગુરુ પસાય, દેવ અને ગુરુની કૃપા પણ કેટલી વર્ષે છે એ આપણે વિચારવાનું છે. અને કદાચ વર્ષથી પણ હોય તો પણ હજુ વધારે આજ્ઞાનું પાલન કરું કે જેથી કરીને આ મારા ઉપર વધારે વર્ષે. કારણ કે આ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીની હાલત એવી છે કે પૂર્વ કરોડ વર્ષ સુધી તમે મહેનત કર્યા કરો, કરોડોનું દાન કર્યા કરો, આખી લાઈફ તમે બ્રહ્મચર્યનું પાલન કરો, મોટા મોટા તપ પણ કરો, અને તોય એટલો લાભ ન થાય કે જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં એને એટલો લાભ થાય. આટલું બધું અંતર જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. એટલે એ રીતે પણ સમજીને વિવેકપૂર્વક, કારણ કે શું હે છે ને શું ઉપાદે છે, હે એટલે છોડવા યોગ્ય, ઉપાદે એટલે આદરવા યોગ્ય, એનો વિવેક કરવાનો છે. રાજહંસ એને તમે દૂધ અને પાણી મિક્સ કરીને આપી દો, એ દૂધ પી જશે, પાણી પડ્યું રહેશે, એ એનામાં વિવેક છે. તો આપણામાં પણ આવો વિવેક જોઈએ, બીજા જગ્યાએ સાંભળવા માટે પણ આવો વિવેક જોઈએ. આપણે બધે સાંભળવા જઈએ એનો વાંધો નથી, પણ જો વિવેક ન હોય, ખબર ન હોય, આપણે બેને જુદું ના પાડી શકતા હોઈએ કે આમાં સાચું શું ને ખોટું શું, તો બધા જુદી જુદી વાત કરશે. હું તમને જુદું કહીને જઈશ, બીજા સંપ્રદાયવાળા આવશે જુદી વાત કરશે, ત્રીજા સંપ્રદાયવાળા જુદી વાત કરશે, કારણ કે એ દરેક પોતપોતાની માન્યતા પ્રમાણે વાત કરતા હોય. પણ એની અંદર સ્યાદવાદથી આપણે સમન્વય કરવાનો હોય છે. એ જો સમન્વય કરતા ના આવડે તો આપણે ભટકી પડીએ, આપણે લટકી જઈએ ગમે ત્યાં, ક્યાંય ને ક્યાંય કોઈક ખોટી વસ્તુ પકડાઈ જાય જીવનની અંદર. એટલે આપણી બધી મહેનત એના ઉપર પાણી ફરી વળે. એટલે બધે સાંભળવા ચોક્કસ જવાય, પણ વિવેક પણ જોઈએ. વિવેક બુદ્ધિ ન હોય તો પછી આ પ્રોબ્લેમો ઊભા થાય. હંમેશા નિશ્ચયને વ્યવહાર દો એકાંતે ન ગ્રહીએ, નિશ્ચયને એકાંતે નથી પકડવાનો, વ્યવહારને એકાંતે નથી પકડવાનો. ટ્રેન હંમેશા સમાંતર પાટા હોય તો જ આગળ ચાલે, એમ આપણા જીવનમાં પણ નિશ્ચય ને વ્યવહાર બંનેના સમાંતર પાટા જોઈએ. નિશ્ચયનું લક્ષ્ય જોઈએ અને વ્યવહારની ક્રિયા જોઈએ. નિશ્ચયનું લક્ષ્ય હોય પણ જો ક્રિયા ન કરે તોય પહોંચી ન શકાય. એટલે ક્રિયા કરવા માટે આપણે કહ્યું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયા બંને જો સાથે મળે તો મોક્ષ થાય. જ્ઞાન વિનાનો માણસ આંધળો કહેવાય, કારણ કે ચક્ષુ નથી, જ્ઞાન એ ચક્ષુ છે. આપણે કહીએ નમુત્થુણમમાં ચક્ષુ દયાણામ, ભગવાન ચક્ષુ આપનારા છે. આખો ક્રમ જુઓ કેટલો સરસ છે, અભય દયાણામ, ચક્ષુ દયાણામ, મગ્ગ દયાણામ, શરણ દયાણામ, બોહી દયાણામ. આપણે એની ઉપર ભગવાન લોકમાં ઉત્તમ કેમ છે, તો કે જગતના જીવોને અભય આપનારા છે માટે લોકમાં ઉત્તમ છે. જો અભય ના આપે તો લોકમાં ઉત્તમ ના કહેવાય. તો કોઈ પ્રશ્ન કરે, ભાઈ અભય તો આપવું છે પણ શું કરું, મારી પાસે આંખ જ નથી, આંખ હોય તો હું અભય આપું. કોઈને દીક્ષા લેવી હોય અને પ્રજ્ઞાચક્ષુ હોય તો એને દીક્ષા ના અપાય. દીક્ષા લીધા પછી આંખ જાય એ જુદી વાત છે, પણ પહેલેથી જ આંખ ન હોય તો દીક્ષા ન અપાય, કારણ કે જૈણા ન પાડી શકે. એટલે એવી રીતે અહીં પણ આપણે કહીએ કે ભાઈ તમે અભય તો આપો પણ આંખ તો જોઈએ ને, તો કે ભાઈ ગણધર ભગવાન તો કે ચિંતા નહીં કરો, ભગવાન ચક્ષુ દયાણમ, ચક્ષુ પણ આપનારા છે. અને એ જ્ઞાન ચક્ષુ, ચક્ષુ ખરી પણ જ્ઞાન ચક્ષુ, કારણ કે જ્ઞાન ચક્ષુથી અભય આપી શકાય. જ્ઞાન ચક્ષુ ન હોય તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જીવ છે એ જ ખબર ન હોય, તો એને અભય કેવી રીતે આપે? એટલે આવી જ્ઞાન ચક્ષુ જોઈએ. પછી ફરીથી કમ્પ્લેન કરે, ભાઈ આંખ તો મળી ગઈ પણ રસ્તાની ખબર જ નથી, હું ક્યાં જાઉં? કે મગ્ગદયાણમ, ભગવાન માર્ગ પણ બતાવનારા છે અને એ માર્ગ મોક્ષનો માર્ગ. આ જ્ઞાન ચક્ષુથી મોક્ષનો માર્ગ એ તરફ આપણે ચાલવાનું છે. મગ્ગદયાણમ, પેલો કે ભાઈ હું માર્ગ ઉપર ચાલું તો ખરો પણ હિંસક પશુઓ કે કંઈ આવી જાય તો મારું શું થાય? અને કોઈએ દીક્ષા લીધી હોય એમ કે ઉપસર્ગોને પરિસહો આવે તો પછી મારે શું કરવાનું? તો કે શરણ દયાણમ, એવા સમયે ભગવાન શરણ આપનારા છે. એ ટાઈમે તમે એનું શરણ સ્વીકારો એટલે ઇનામમાં બોહી દયાણમ, તમને બોધિ આપનારા છે, સમ્યક દર્શન આપનારા છે, જે આનું બીજ કહેવાય, મોક્ષનું બીજ. જેવી રીતે તમારે કેરી જોઈતી હોય તો ગોટલી જ વાવવી પડે, એના વિના તમને કેરી ન મળે, એમ મોક્ષ જોઈતો હોય તો આ સમ્યક દર્શન નામનું બીજ જ વાવવું પડે, એના વિના મોક્ષ કોઈને ન મળે. એટલે આનો અર્થ શું થયો કે આ બીજ જ્યાં સુધી વવાય નહીં ત્યાં સુધી તમે ગમે તેટલો ધર્મ કરો. જેમ ખેડૂત, એને ઓલો વરસાદ અનરાધાર વરસે પણ બીજ જ ન વાવ્યું હોય તો એ વરસાદથી ખેડૂતને શું લાભ થવાનો? બીજ વાવ્યું જ નથી, ગમે તેટલો સારો વરસાદ આવ્યો એને કંઈ લાભ નહીં થાય. પણ બીજ વાવી દે અને પછી વરસાદ આવે તો એને જે પાક જોઈતો હોય એ પાક મળે. એમ અહીં પણ ધર્મનું બીજ આપણા આત્મામાં વવાયું ન હોય અને તમે ગમે તેટલા દાન, શીલ, તપ આ બધું કર્યા કરો, એ માત્ર ને માત્ર પુણ્ય બંધાવે, સદગતિ આપે, મોક્ષનું કારણ ન બને. પણ જ્યારે બીજ વવાઈ જાય પછી એક નવકારસી જેવું પણ પચ્ચખાણ કરો તો એ 100 વર્ષ સુધી નરકનો જીવ અકામ નિર્જરા કરી જેટલા કર્મો ખપાવે એટલા કર્મો એક નવકારસીના પચખાણથી ખપી જાય. બોલો, ખાલી આ બીજ વવાઈ જાય એટલે આટલો મોટો લાભ મળે? તમે પોરસી કરો એટલે 1000 વર્ષ, 60 પોરસી કરો એટલે 10000 વર્ષ, પૂરી મઠ કરો એટલે 1,00,000 વર્ષ, અવટ કરો 10,00,000 વર્ષ, એક એક મીંડું આગળ ચડતું જ જાય. પણ એની શરતે સમ્યક દર્શન નામનો ગુણ જોઈએ. એ ગુણ ન હોય તો આવો કોઈ લાભ ન થાય. એટલે આપણો પ્રયત્ન, પુરુષાર્થ, આ મિથ્યાત્વને ટાળીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ. પણ એ કેવી રીતે પ્રાપ્ત કરવું એ શાસ્ત્રોના માધ્યમથી ખબર પડે. એટલે એ શાસ્ત્રો એને સાંભળવાના છે. દેવચંદ્રજી મહારાજ એમ કે, સ્વામી ગુણા ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે હ પામે. એટલે સમ્યક દર્શન શુદ્ધ કોનું થાય? પરમાત્માના ગુણને ઓળખી અને પરમાત્માની સ્તવના કરે. આપણે પરમાત્માની સ્તવના કરીએ છીએ પણ એના ગુણને ઓળખતા જ નથી. ગુણને ન ઓળખીએ તો પછી ભાવ કેવી રીતે આવે? કોઈ પણ વ્યક્તિ એના તરફ બહુમાન ક્યારે જાગે? તમને એનો પરિચય વધે, એના ગુણ દેખાય તો બહુમાન ભાવ જાગે. ગુણ ન દેખાય તો તમને દયા આવે. એટલે દયાથી કોઈ સાધર્મિકને કંઈ આપવાનું નથી. લોકો, સાધર્મિકો અનાજ માટે લાઈન લગાવીને ઊભા હોય કે ત્યાં તો આપણને દયા આવે, એ દયા ત્યાં નથી લાવવાની, એને ભક્તિથી આપવાનું. પણ ભક્તિ થાય ક્યારે, આવે ક્યારે? એનો ગુણ દેખાય તો. ગુણ ન દેખાય તો ભક્તિ ના આવે. એટલે બધામાં ગુણ જોવાની ટેવ પાડવી જોઈએ. સમ્યક દર્શન એ રીતે આત્માનમાં ખેંચાઈને આવશે. પણ બધે ગુણ જ જોવાના, દોષ કોઈનો પણ જોવાનો નહીં. પણ મોટા ભાગે બધી જગ્યાએ ગુણ ઓછા લોકોના દેખાય છે. ધારો કે તમે કોઈ વ્યક્તિના 25 વર્ષના પરિચયમાં હો, 25 વર્ષથી તમે સાથે ને સાથે હો અને એ વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લઈ જાય અને એની પ્રાર્થના સભા હોય એ વખતે તમને એમ કે ભાઈ તમારા મિત્ર માટે તમારે 1/2 કલાક બોલવાનું છે. બોલો, કેટલું બોલી શકાય? એના ગુણ જ બોલવાના છે તો ગુણ કેટલા બોલાય? અને એના બદલે કોઈ એમ કે ભાઈ આ વ્યક્તિ કેવી છે તમારા પરિચયમાં હોય, તમે 4 કલાક સુધી એની નિંદા કર્યા કરો તોય થાકો નહીં. દોષ એનો એનાલિસિસ જલ્દી થાય છે, ગુણનું એનાલિસિસ એટલું આપણે કરી શકતા નથી. એટલે હંમેશા ગુણ એ જોવાના છે, કારણ કે આપણો સ્વભાવ એવો પડી ગયો છે કે સારું કામ જેટલું કર્યું હોય એના કરતાં વધારે બતાવીએ, ખરાબ કાર્ય વધારે હોય એને નાનું બતાવીએ. આ આપણી બધાની ટેવ છે. સારું કામ, દાખલા તરીકે તમે એક સંઘ કઢાવો છરીપાલિત, તમારા ગામથી પાલિતાણાનો એ સંઘ હોય છરીપાલિત, અને એમાં તમે 25 કરોડ રૂપિયા, કોઈ કહે કે ભાઈ આ ભાઈએ તો 25 કરોડ સંઘમાં ખર્ચ્યા, એટલે તરત જ મન કહેશે કે ભાઈ 25 કરોડ એટલે કેટલી મોટી રકમ થાય, આ તો ગપ્પા મારે છે, વાપર્યા હશે 15 કરોડ, બોલે છે 25 કરોડ. અને કલાક પછી કોઈ આવીને કહે ફલાણા ભાઈએ 100 કરોડમાં હાથ ઊંચા કર્યા, હોતા હશે 100 કરોડ, હશે 500 કરોડ, આ તો બોલે છે 100 કરોડ, એ મારા ફ્રેન્ડના જ 50 કરોડ તો છે, આના 10 કરોડ છે, આના આટલા છે, આના આટલા છે. બોલો મન શું કરે છે? મન હંમેશા આવો કચરો જ શોધ્યા કરે છે. મનને સારામાં ક્યાંય ઇન્ટરેસ્ટ જ નથી. મન એટલે ઓલો ડુક્કર હોય ને, એ ડુક્કર વિષ્ટામાં જ આળોટે. બસ એમ આપણું મન પણ એવું જ છે કે બધાના દોષો જ દેખાય, ગુણ કોઈના દેખાય જ નહીં. ગુણ નહીં દેખાય તો આ ગુણ સમ્યક દર્શન આવશે કેવી રીતે? બધામાંથી માત્ર પોઝિટિવ જ જોવાનું. તમારું ભલે ગમે તેટલું નુકસાન પણ કર્યું હોય, પણ નુકસાન કરનાર એ વ્યક્તિ નથી, એ વ્યક્તિએ તો પોસ્ટમેનનું કામ કર્યું છે. પોસ્ટમેન રાઈટ એડ્રેસ પર ટપાલ પહોંચાડે, બસ એ તમારા રાઈટ એડ્રેસ પર આવીને પૂર્વજન્મના કર્મો હતા એના અનુસાર આવીને જે તમારી સાથે દગો કે કંઈ કરવાનું હતું એ કરી ગયો, એમાં એ તો નિર્દોષ છે. એ શું કરે? કર્મસત્તા. જેલર હોય એ જેલર, એનો શું ગુનો? એ તો એનો નિયમ છે, એ એની જોબ છે. ભાઈ જેટલા કેદીઓ હોય એટલા બધા કેદી એનું બરાબર એ ધ્યાન રાખે. ઓલો સજા વધારે તો એ જેલરને શું, ને સજા ઘટાડે તો એ જેલરને શું, કંઈ નહીં. એટલે એવી રીતે તમે બેંકની અંદર કેશિયર હો અને આખો દિવસ આમ 100-100 ડોલરની નોટોના બંડલો જ ગણવાના હોય, એમાં તમને કેટલો આનંદ થાય? કારણ કે તમારું કંઈ નથી, આ બધું મને તો જોબમાં જેટલો પગાર મળવાનો છે એટલું જ મળવાનું છે, બાકી કંઈ નથી. પણ આપણું પોતાનું હોય તો કેટલો આનંદ થાય. બસ અહીંયા પણ એમ જ છે, આ બધું પારકું છે આપણી પાસે જે પણ છે. આપણે બધા 4 પ્રકારના મમત્વ દૂર કરવામાં આ બધી વાત કરી દીધી કે આ બધું પારકું છે, આપણું કંઈ નથી, પણ આપણે એને આપણું ગણીને બેઠા છીએ, એટલે આમાં આપણે રાજી થઈએ છીએ. આપણે આપણું ગણવાનું છોડી દઈએ કે આ માત્ર કર્મ સંયોગે આ ભેગું થયેલું છે, બસ બાકી કંઈ નથી. સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા તમહા સંજોગ સંબંધમ સબ્બમ તિવિહેણ વોસિરિયમ. આ સંજોગોને સંબંધો આ બધાને ઓસી લાવવાના છે, એના બદલે આપણે આખું જીવન એની અંદર જ વ્યતીત કરી દઈએ તો શું થાય? પછીના ભવનું શું, કે એ આખી ભવ પરંપરાનું શું, એ આપણે વિચાર નથી કરતા. આપણે આખી પરંપરાને સુધારવાની છે અને એના કરતાં પણ વધારે નજદીકમાં મોક્ષે પહોંચવું છે. નજદીકમાં પહોંચવા માટે શાસ્ત્રોમાં જે જે વાતો બતાવી છે તે પ્રમાણેનું આચરણ જો આવશે, ચારિત્ર એ આચરણરૂપ છે. કોઈના દીક્ષાના 80 વર્ષ પણ થયા હોય, પણ 80 વર્ષમાં પણ એને દીક્ષા ગમવી જોઈએ. ભલે 80 વર્ષ થઈ ગયા પણ એ દીક્ષા જો ગમતી નથી તો બીજા ભાવમાં કંઈ થવાનું નથી. બીજા ભાવમાં લાભ ક્યારે થશે? એ ગમશે તો લાભ થશે. સમ્યક દર્શન ક્યારે આવશે? ગમશે તો. દીક્ષા લેવાથી સમ્યક દર્શન નથી આવતું, દીક્ષા ગમવાથી આવે છે. સામાયિક કરવાથી સમ્યક દર્શન નથી આવતું, સામાયિક ગમવાથી આવે છે. આપણને ગમે છે કેટલું, આપણે જે પણ ધર્મ પ્રવૃત્તિ એ કેટલી ગમે છે, પરમાત્માની પૂજા કેટલી ગમે છે. જો ન ગમતી હોય ભલે કરીએ તો 8 કલાક ભગવાનની ભક્તિ કર્યા કરો, પણ ભગવાન ગમ્યા કે નહીં? ભગવાન ન ગમ્યા તો શું ગમ્યું? તમે કોઈ એમ કે ભાઈ તમે ભગવાનનું વર્ણન કરો તો કેટલું વર્ણન કરી શકે? ભગવાનની આંખ કેવી છે, ભગવાનના નાક કેવું છે, ભગવાનના ગાલ કેવા છે, તમે એનું વર્ણન કરો તો શું વર્ણન થાય? કારણ કે એની અંદર ઊંડા ઉતર્યા જ નથી. અને એના બદલે કોઈક સાંસારિક વ્યક્તિ, જે તમારા નજીકના મિત્ર હોય કે કોઈ લવર હોય, એના માટેની વાત કરે કે એનું વર્ણન કરો તો કેટલું વર્ણન થાય? કેમ? એનો અર્થ એ થયો કે લવર ગમે છે એટલા ભગવાન નથી ગમતા. ભગવાન જો ગમતા હોત તો એનું વર્ણન એનાથી એ વધારે કરી શકત. દેવ, ગુરુ અને ધર્મ એ ગમવા જોઈએ. એ ગમે તો સમ્યક દર્શન આવે, મળે એટલે ના આવે. મળે પણ ફળવા જોઈએ. આપણને મળ્યા છે પણ ફળ્યા કે નહીં એ કેવી રીતે ખબર પડે? ફળ્યા ત્યારે કહેવાય કે આપણને એ જ ગમવા લાગે. પછી ભલે આપણે દીક્ષા ન લઈ શકીએ, જુદી વાત છે, પણ ગમે તો એ જ, કરવા જેવું તો આ જ છે, એ પ્રકારનું જો થાય તો એ દિશામાં પ્રવૃત્તિ થાય. નહીંતર એ દિશાની અંદર આપણે પ્રવૃત્તિ જ ન કરીએ. એટલે આપણા આત્મપ્રદેશો ઉપર પ્રમાદનો કાદવ ઘણો બધો ઉછળેલો છે. એને સિદ્ધાંતના પાણીથી, સિદ્ધાંત શબ્દ શાસ્ત્ર માટે વપરાય છે, અને સિદ્ધાંત શબ્દ વાપરવાનું કારણ એ છે, એનો અર્થ એ છે, સિદ્ધ થયો છે અંત જેનો એને સિદ્ધાંત કહેવાય. જે પણ કેવલી હોય એના મુખમાંથી જે નીકળ્યું એ જ સિદ્ધાંત. એને ટેસ્ટ કરવા માટે કોઈ લેબોરેટરીમાં જવું નથી પડતું. સાયન્સ શું કરે? આજે કંઈક સિદ્ધ કરીને આપે અને 5-10 વર્ષ પછી કે ના, હજુ આનાથી આગળ છે. બીજા 5 વર્ષ પછી કે હજુ આનાથી આગળ છે. જ્યારે આપણા ભગવાન કોઈ દિવસે એમ નથી કહેવાના કે ભાઈ પહેલાં જે ભગવાન હતા ને તે વખતે લાઇટો નહોતી, એટલે રાત્રિ ભોજન ત્યાગની વાત કરી, હવે લાઇટો આવી ગઈ એટલે તમે રાત્રે ખાવ તો વાંધો નહીં, આવી કોઈ ભગવાન વાત નહીં કરે. ગમે તેટલા ભગવાન થશે, અનાદિકાળ પહેલાં થયેલા ભગવાને જે વાત કરી એ જ વાત આજે સિમંદર સ્વામી કરે છે, અને એ જ વાત હવે પછીના થનારા બધા જ તીર્થંકરો આ જ વાત કરવાના છે. આપણા જે બધા આગમો છે એ આગમો શબ્દથી બદલાશે, પણ અર્થ તો એનો એ જ રહેવાનો છે. આપણા જે 45 આગમો, ગમે તેટલા ભગવાન થાય, ગમે તેટલી 24 થાય, ગમે તેટલા ગણધરો થાય, આ બધા એની રચના કરે, શબ્દો જુદા હોય પણ અર્થ એક જ હોય. બધાનો અર્થ એક જ, ત્રણેય કાળમાં કોઈ ફરક જ નહીં. અને એટલે જ જો તમે કોઈ માણસ ભણેલો ન હોય અને એની સહી કરાવવાની હોય તો કેવી રીતે સહી કરાવો? અંગૂઠાથી. કેમ અંગૂઠાથી? કારણ કે અંગૂઠાની રેખાઓ બદલાતી નથી. એટલે એમ ભગવાનના વચનો ત્રિકાલા બાધિત, ત્રણેય કાળમાં એક સરખા જ રહે છે, ક્યારે બદલાતા નથી. એટલે અંગૂઠો અરિહંતનું પ્રતીક કહેવાય. અંગૂઠો એટલે અરિહંત, એનું વચન ક્યારે બદલાય નહીં. આ સિદ્ધની આંગળી કહેવાય, કારણ કે આ આંગળી હંમેશા ઉપર જ જાય. એટલે ઉપર, સૌથી ઉપર સિદ્ધ પરમાત્મા છે, એટલે આ સિદ્ધની આંગળી કહેવાય. અને બાકીની આ ત્રણની અંદર મોટા આચાર્ય, પછી ઉપાધ્યાય અને પછી સાધુ, એટલે આ પંચ પરમેશ્વરી ભગવંતો, એની આ 5 આંગળીઓ છે. એ રીતે આપણે અહીં સમજવાનું છે. એટલે અરિહંત પરમાત્માના વચનો તે ત્રિકાલા બાધિત છે. તમે કોઈ ગેમ જુઓ ને તો એમાંથી એ તત્વ મળે. કોઈ ક્રિકેટ રમતા જુએ, કોઈ ફૂટબોલ રમતા જુએ તો એમાંથી એ તમને તત્વ મળે. જો ક્રિકેટ જે લોકો રમતા હોય ને એ બોલને નીચે જ ન પડવા દે, બધા અધ્ધર જ રાખે. એમ જે પુણ્યવાળો માણસ હોય એને લોકો બધા અધ્ધર જ રાખે, કોઈ દિવસે એને નીચે ના પડવું પડે. અને ઓલા ફૂટબોલની ગેમ જુઓ તો લાતો જ ખાધા કરે, એમ પાપ કર્મવાળો લાતો જ ખાધા કરે કર્મસત્તાની. એટલે પુણ્યને પાપ એ બધી આ એક રમત છે એક જાતની. એમ આપણા જીવનની અંદર પણ આપણે આવી ગેમ જ રમ્યા કરીએ છીએ, પણ આ પુણ્ય પાપની ગેમમાંથી બહાર આવવાનું છે. આપણે પુણ્ય પણ આખરે આપણને જકડીને રાખવાનું છે. એ પણ બેડી જ છે, સોનાની છે પણ બેડી છે, ઓલી એક બેડી છે લોખંડની બેડી છે, છે તો બંને બેડી, આપણને જકડી રાખવાના છે. એટલે એમાંથી આપણે મુક્ત થવાનું છે. એટલે સિદ્ધાંત એ કહેવાનું કારણ એ છે કે આમાં ભગવાનના વચનો ત્રિકાલા બાધિત છે. કોઈ દિવસે એ વચનોમાં ક્યારેય ફેરફાર થાય નહીં. આજે જે છે એ જ પછી રહેવાના છે. તો પછી એ વચનો આપણને ઘણા મળ્યા. તીર્થંકર પરમાત્માની દેશના પણ ઘણી વખત આપણે સાંભળી હશે, કારણ કે આપણે કોઈ જગ્યા એવી બાકી નથી રાખી કે જ્યાં ગયા ન હોઈએ, બધે જ જઈને આવ્યા. દેવલોકમાં હોઈશું તે વખતે ભગવાનની દેશના સાંભળવા પણ ગયા હોઈશું, અને દેવલોક સિવાય પણ સાક્ષાત પ્રભુની દેશના સાંભળી હશે, પણ એ દેશનાની આપણા ઉપર અસર ન થઈ. કેમ ન થઈ? તે સમયે આપણામાં પાત્રતા નહોતી. વરસાદ ગમે તેટલો આવતો હોય પણ તમે પાણીની બાલદી ઊંધી રાખો તો એ ભરાય જ નહીં. એમ ભગવાનની વાણીનો વરસાદ ગમે તેટલો વરસે, આપણામાં પાત્રતા જ ન હોય તો આત્માને લાભ કેવી રીતે થાય? ભગવાનની વાણી સાંભળનારા એ સાતમી નરકમાં જાય, કારણ કે મહાવિદેહ ક્ષેત્રમાંથી જેમ મોક્ષે જવાય એમ સાતમી નરકમાં એ જવાય. ભગવાનની વાણી સાંભળે છે એટલે જેને સુધરવું નથી એને ભગવાન પણ સુધારી ન શકે. ભગવાન પણ માત્ર ઉપદેશ આપે, ભગવાન જે પણ કહેવા યોગ્ય હોય એ બધી વાતો દેશનામાં કરે. સમજવું ન સમજવું એ આવનાર વ્યક્તિ, એના કર્મો, એની પાત્રતા, એના ઉપર બધો આધાર રાખે છે. એટલે આપણે આજે નક્કી કરવાનું છે, મારે મારી પાત્રતાને વિકસાવવી છે. ભગવાન તો કૃપા વરસાવે જ છે, આપણી પાત્રતા આપણે વિકસાવીએ તો વધારે કૃપા પ્રાપ્ત થાય. અને પાત્રતા વિકસાવવાનો ઉપાય શું? એ ઉપાય પંચસૂત્રમાં બતાવ્યો, ચૌ શરણ ગમણમ, દુક્કડ ગરિહા, સુકણાણ સેવણમ. આ ત્રણ વસ્તુ, શરણનો સ્વીકાર, શરણમાં કોઈ કન્ડિશન નહીં. અહીં તો કન્ડિશન મૂકે, ભાઈ યુદ્ધ બંધ કરવાનું પણ આટલી શરતો, એ હોય તો બંધ થાય નહીંતર બંધ ના થાય, એવી શરતો અહીં કોઈ લાગુ ન પડે. ભાઈ તું મારું આમ કરતો આમ કરું ને તેમ કરતો તેમ કરું એ કાંઈ નહીં, કોઈ પણ પ્રકારની ભગવાન પાસેની કન્ડિશન નહીં. અને એ ભગવાનનું શરણ સ્વીકારવાનું, ભગવાન જે રીતે કૃપા વરસાવે અને એ ભગવાન જે કહે તે કરવાનું. કોઈને એમ થાય ભાઈ ભગવાન તો હાજર નથી, તો પછી ભગવાન આપણને કઈ રીતે કહે? ભગવાન સદબુદ્ધિ દ્વારા કહે. ભગવાન ભલે વિતરાગ હોય પણ આપણી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. તમે હૃદયપૂર્વકની જે પ્રાર્થના કરો એ ભગવાન ચોક્કસ સાંભળે. અને ભગવાન ભલે વિતરાગ હોય પણ ભગવાનના સેવક દેવો એ આવીને એ કાર્ય પૂર્ણ કરતા હોય છે. એટલે ક્યાંય એમ નહીં કહેવાનું ભાઈ ભગવાન તો વિતરાગ છે, શું આપી દેવાના છે. એ ના આપવાના હોત તો આપણે ભગવાન પાસે માગત જ નહીં ને. આપણે કહ્યું ભયવામ ભવનિભ્યો મગાણું સારિયા ઇઠ્ઠફલ સિદ્ધિ લોગ વિરુદ્ધ જ ચાવો ગુરુજણ પૂવા પરત્થ કરણમ ચ સુહ ગુરુ જોગો તબ્બયણ સેવણા. આ બધું કોની પાસે માગીએ છીએ? ભગવાન પાસે જ માગીએ છીએ. અને ક્યાં સુધી માગીએ છીએ? આપણે આપણી માગણી ક્યાં સુધીની છે? આ ભવ મખંડા. આ ભવ એટલે આ ભવ નહીં, ભવ એટલે સંસાર. મારો સંસાર ચાલે ત્યાં સુધી, મારો મોક્ષ ન થાય ત્યાં સુધી આટલું બધું મને દરેક ભવમાં આપજો. બોલીએ છીએ ભવ ભવ તું ચરણોની સેવા, પણ આ જે છે આટલી વસ્તુ જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી દરેક ભવમાં મને મળ્યા જ કરો, મળ્યા જ કરો, મળ્યા જ કરો. અને આ મળે તો પછી મોક્ષ થયા વિના રહે નહીં, કારણ કે કર્મો જ ના ચોંટે તો કર્મસત્તા આપણને કોઈ સજા ન કરી શકે. સજા ત્યારે થાય આપણે કોઈ ગુનો કરીએ, અપરાધ કરીએ તો સજા થાય. અપરાધ જ ના કરીએ, આપણો મોટામાં મોટો અપરાધ કયો? જન્મ. એ સૌથી મોટામાં મોટો અપરાધ. કોઈ એમ કહે ભાઈ હું તો કંઈ નથી કરતો અને તોય આ મને હેરાન કર્યા કરે છે, મારો કોઈ ગુનો નથી, તું જન્મ્યો એ જ ગુનો, આનાથી મોટો ગુનો બીજો કોઈ છે જ નહીં. કારણ કે એ જે તે ગુના કર્યા છે એ તને અત્યારે યાદ નથી, તે પૂર્વજન્મમાં તું એ કરીને આવ્યો છે, એનો હિસાબ કર્મસત્તા તને ચૂકવી રહી છે અને એ તારે આનંદપૂર્વક એ રીતે રહેવાનું છે. આપણે એમાં આનંદમાં રહેવાના બદલે કર્મસત્તાને પણ ગાળો આપીએ. ઘણી વખત અલગ પૈસા જ્યારે જાય ને એ વખતે કે ભગવાને મારી સામે જોતો નથી, એ ટાઈમે ભગવાનને યાદ કરે. જ્યારે આવે તે વખતે તો જાણે હું મારી હોશિયારીથી કમાયો, બધાને એમ જ કે કેટલી મહેનત કરી આ દેશમાં આવીને ત્યારે મને આટલું મળ્યું, અને જાય ત્યારે કે ભગવાને મારી સામે જોતો નથી. અરે આવ્યું તું ભગવાનના કારણે જ આવ્યું તું, નહીંતર આવત જ નહીં, ભગવાનની કૃપા ન હોત તો મળત જ નહીં. એટલે આપણા ખરા બ્રોકર, આપણો જે પણ બિઝનેસ હોય કે જોબ હોય, એની અંદર ખરા બ્રોકર જો કોઈ હોય તો દેવગુરુ અને ધર્મ છે. એની કૃપા વર્ષે તો જ આપણું કામ થાય, એના વિના ન થાય. આપણે દલાલી કોને આપીએ છીએ? તમે મકાન લીધું અને પછી દલાલી કોને આપો, બ્રોકરેજ કોને આપો? જે વ્યક્તિ મિડલમેન હોય એને બ્રોકરેજ આપો. ખરા મિડલમેન તો ભગવાન છે, એને કેમ નહીં? અહીં આપીએ એના કરતાં તો ત્યાં વધારે આપવાનું હોય, કારણ કે એની કૃપા ન થઈ હોત તો આ બ્રોકર કાંઈ કરી શકવાનો નહોતો. આ બ્રોકરથી જે કામ થયું એ કામ આપણી પરમાત્માની આપણા ઉપર કૃપા છે માટે થયું, ગુરુની કૃપા છે માટે થયું, એના વિના આ ન થાય. એટલે શાસ્ત્રોના અધ્યયનનો આ મોટો લાભ છે કે ક્યાંય આપણને ગર્વ ન થાય, અહંકાર ના આવે, અને દરેક વખતે આ પરમાત્માની કૃપાથી થયું. એક સારો વિચાર પણ ભગવાનની કૃપા વગર આવતો નથી. ગમે તે તમને, મને કે તમને, જે એક સારો વિચાર આવે છે એનું કારણ પણ પરમાત્માની કૃપા છે. હું અને તમે અહીંથી એમ કેમ ઘરે પહોંચીએ છીએ એ પણ ભગવાનની કૃપા છે, એના વિના પહોંચી ન શકાય. પણ આપણે એ ભગવાનને જ ભૂલી જઈએ છીએ. મોટા ભાગે લોકો ધર્મને ક્યારે યાદ કરે? જે સમયે દુઃખ આવે ત્યારે યાદ કરે, સુખમાં ભૂલી જાય છે મોટા ભાગનો વર્ગ. એટલે જ ભગવાન ઋષભદેવ એને ધર્મતીર્થની સ્થાપના ક્યારે કરી? જ્યારે લોકોને તકલીફ પડવા લાગી ત્યારે. પહેલાં બીજા આરામાં કોઈ તકલીફ નહોતી, બધું કલ્પવૃક્ષ પાસેથી મળતું હતું, ત્રીજા આરામાંય મળતું હતું. છેલ્લે છેલ્લે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટ્યો અને હવે લોકો કમ્પ્લેન લઈને ગયા. એ ટાઈમે ભગવાને ધર્મતીર્થની સ્થાપના કરી. બધાનો આ અનુભવ છે. ઓલા ત્રિશલા માતા, એ પણ ઓલો ગર્ભ ફરકવાનું બંધ થઈ જાય છે. ભગવાન મહાવીર ગર્ભમાં છે અને એમના મનમાં થયું કે મારા કંપન થવાથી મારા માતાજીને દુઃખ થશે, એના કરતાં હું સ્થિર થઈ જાઉં. પણ માતાજીને લાગ્યું કે કંઈક અશુભ થયું છે. જે આજ દિવસ સુધી ગર્ભ ફરકતો હતો એ હવે ફરકતો નથી, અને આખું સ્મશાન જેવું વાતાવરણ, આ રાજ જે ભવન કહેવાય એની અંદર એવું વાતાવરણ થઈ ગયું. અને બધાને યાદ કરે, મેં પૂર્વ ભવમાં આમ કર્યું હશે, તેમ કર્યું હશે, એના કારણે મને સંતાન આવ્યું તો પણ ચાલ્યું ગયું, અને એવા બધા વિચારો કરતા હતા. અને છેલ્લે પછી કે ક્યાં ગઈ કુળદેવી, આજ કરી ન સંભાળ, છેલ્લે આ કુળદેવીને યાદ કર્યા. એટલે માણસ છેલ્લે ધર્મના શરણે જાય છે. પછી ભગવાનને થયું કે આ તો મેં મારી માના સુખ માટે કર્યું, એ મારી માના દુઃખના કારણ માટે થયું. એટલે ભગવાને તે જ વખતે અભિગ્રહ કર્યો, જ્યાં સુધી મારા માતા પિતા હયાત હશે ત્યાં સુધી દીક્ષા લઈશ નહીં. આવો ભગવાને અભિગ્રહ કર્યો. અને આજે ઘણા લોકો કહે, ભાઈ ભગવાને આવો અભિગ્રહ કર્યો તો હું આવો અભિગ્રહ કરું, મારા માતા પિતા હશે ત્યાં સુધી દીક્ષા નહીં લઉં. એ આપણા માટે નથી, ભગવાન માટે છે. ભગવાને કર્યું એમ આપણે નથી કરવાનું, ભગવાને કહ્યું એમ કરવાનું છે. આપણે ભગવાને કર્યું એમ કરવાની આપણી તાકાત નથી, કારણ કે આપણને ખબર જ નથી કે પહેલાં આપણા મા બાપ જવાના છે કે આપણે જવાના છીએ, એ જ આપણને ખબર નથી. એટલે આની અંદર તો લેશ માત્ર પણ પ્રમાદ હોય જ નહીં. શુભસ્ય શીઘ્રમ હંમેશા નિયમ છે કે એક સારો વિચાર આવે એટલે તરત અમલમાં મૂકવાનો, સારા વિચારની અંદર વિલંબ નહીં કરવાનો. જો તમે વિલંબ કરો તો એ સારા વિચારો ઓસરવા લાગે, ઓછા થવા લાગે. ધારો કે તમારે અહીં જિનાલયની અંદર કંઈ કાર્ય હોય અને એના માટે ફંડ કરવાનું હોય. સામાન્ય રીતે તો તમે બધા ઈમેલથી ને એવી રીતે જણાવી દેતા હો છો, પણ એવું રાખે કે ભાઈ આખી સભા હોય અને એની અંદર બોલવાનું હોય, તો એવા સમયે ભાવ થઈ ગયો હોય, હું 100,000 આપી દઉં એવો ભાવ થઈ ગયો હોય, પણ પછી જાહેરાત થાય કે ભાઈ હવે પછી જેને લખાવવા હોય એ પછી આ રીતે ઈમેલથી કે જે પણ લિંક ઉપર કે એ રીતે મોકલી આપજો, પછી શું થાય? ઘરે જઈને તમે ખોલીને જુઓ એટલે થાય, ભાઈ મેં 100,000 વિચાર્યું, પણ આ ભાઈ તો મારાથી એ સામાન્ય, મારાથી એ શ્રીમંત છે, અને એને તો 10,000 જ લખાવ્યા છે, તો એ મારા 100,000 કેવી રીતે હોય? મન ત્યાં ગલ્લા તલ્લા કરવા લાગે. કેમ સારા વિચારને તરત અમલ કર્યો નહીં એટલે નુકસાન થાય. હંમેશા તમે સવારનું ઘરે પ્રતિક્રમણ કરતા હો અને એવા સમયે વિચાર આવી જાય 1400 આજે ઉપવાસ કરવો છે, આવો વિચાર આવે પણ હજુ તપ ચિંતવણીનો કૌશક આવ્યો નથી, મનમાં વિચાર્યું આજે ઉપવાસ કરવો છે પણ ઘરમાંથી અવાજ આવે આજે જમાઈ આવવાના છે, એટલે શું થાય ભાઈ? હવે એને કંપની તો આપવી પડશે ને, એટલે આજે એકાશનું કરો. અને પછી પાછો થોડી વાર પછી અવાજ આવે આખો દિવસ રોકાવાના છે, તો કે ના ભાઈ તો મારે 2 ટાઈમ કંપની આપવી પડશે, તો બેસણું કરો. ઉપવાસમાંથી કેમ અહીં આવી ગયા? શુભ વિચાર આવ્યા પછી તરત જ એનો અમલ નહીં કર્યો એટલે આવું થાય. એટલે શુભ જે પણ સારા વિચારો આવે એને તરત અમલમાં મૂકી દેવાના છે, રાહ જોવાની જ નથી. અને જેટલું પણ અશુભ હોય એને મુદત આપી દેવાની છે. રવિવારે પિક્ચર જોવા જવાની ઈચ્છા હોય તો તે સમયે એમ વિચારવું કે નહીં નહીં આ રવિવારે નહીં, પછીના રવિવારે જઈશ, અને એમ કરતાં એને ટાળવાનું. ટાળવાનું એટલા માટે કે તમારો પાવર ઓછો થઈ જાય. પહેલા રવિવારે જવામાં જે ઉત્સાહ હોય એ પછી બીજા રવિવારે ન હોય, પાવર ઓછો થઈ ગયો. પાવર ઓછો થઈ ગયો એટલે તમે જોશો ને તો એ રસબંધ એવો નહીં થાય, ચિકાસ એ કર્મમાં નહીં આવે, તમને સજા ઓછી થશે. એટલે કોઈ પણ ખરાબ વિચાર આવે તો એને મુદત જ આપી દેવાની, ભાઈ હમણાં નહીં પછી, હમણાં નહીં પછી, એ રીતે કરીને મુદત આપીએ તો એમાંથી એ બચી જવાય. એટલે આ શાસ્ત્રો એ આપણને એમ કહે છે કે ભાઈ શુભ વિચાર આવે એટલે તરત જ અમલમાં મૂકી દેવાનું. ભાઈ જે પણ વિચાર આવ્યો એ દાનનો હોય, શીલનો હોય, તપનો હોય, ભાવનો હોય, જે પણ હોય એને તાત્કાલિક અમલમાં મૂકી દેવાનો. નહીંતર આ મોહ રાજા ચારે બાજુ બેઠા જ છે, આ એનો નોકર જ આપણને કાનમાં આવીને કહે છે કે ભાઈ તું આ 100,000 તારા ન હોય, તારા તો 10,000 આના છે તો 5,000 જ ચાલે, આનાથી વધારે તારે કંઈ આપવાની જરૂર નથી, એ મોહ રાજાનો નોકર કહીને જાય. તમે આઈમ બિલ કરવા બેસો એટલે આવે મોહ રાજાનો નોકર તમારી પાસે, ભાઈ ઢોકળા ગરમ ગરમ માગજે, ઠંડા ન જોઈએ. આ મોહ રાજાનો નોકર આવા વિચાર કરાવે. સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેસો એટલે મોહ રાજાનો નોકર તમને કાનમાં આવીને કહી જાય બારીવાળી જગ્યાએ બેસજે, હવા નહીં આવે, તારે 3 કલાક બેસવાનું છે, કંટાળો આવશે. આ ધર્મસ્થાનકમાં મોહ રાજાએ બધા નોકરો બધી જગ્યાએ ગોઠવી દીધેલા છે, એટલે ધર્મસ્થાનકમાં એને વધારે ચિંતા છે. કારણ કે એને એમ છે કે આ લોકો જ મારા સકંજામાંથી નહીં તો છટકી જશે, એટલે ચિંતા જે ધર્મ વધારે કરતા હોય ને એની ચિંતા મોહ રાજા વધારે કરે. એને એમ થાય કે આને પેલા પાડવો જોઈએ, નહીંતર પછી આ મારા સકંજામાંથી નીકળી જશે, મોક્ષે ચાલ્યો ગયો તો પછી મારું સામ્રાજ્ય, મારું રાજ્ય એના પર ચાલશે નહીં. એટલે બીજા બધાની એને ચિંતા ન હોય, આપણી જ ચિંતા હોય. જે લોકો વધારે ધર્મ કરતા હોય એને મોહ રાજા કોઈને કોઈ રીતે આવીને ફસાવે. તમારી કાંઈ ઈચ્છા ન હોય ને ઓલા સ્ટોર પર જાઓ એટલે લેવાનું મન થઈ ગયું, કોને કરાવ્યું? મોહ રાજાએ તમને કીધું કે હા વસ્તુ બહુ સારી છે, ભાઈ કામની છે કે નહીં એનો કોઈ વિચાર ન કરે, વસ્તુ બહુ સારી છે અને જરૂર હોય આટલી, અને જાય કોસ્કોમાં મોટું ઉપાડીને લાવી દે, મૂકી દે ત્યાં કને. આ કોણ કરાવે છે? મોહ રાજા. કારણ કે એ ખબર પછી બીજું બધું પડ્યું પડ્યું બગડી જાય એને ફેંકી દેવાનું આવે એ એને ચાલે, પણ ના મને સસ્તું મળ્યું અહીં કને, આટલું લાવ્યો ને તો સસ્તું મળી ગયું, અને એમ કરીને આ જ મોહ રાજાની ચાલ છે. એને જાળ બધી જગ્યાએ પાથરી દીધી છે, જ્યાં જાઓ ને ત્યાં એ જાળમાં ફસાયા વગરના રહો. એ પછી વર્ણ રૂપે પણ હોય, ગંધ રૂપે પણ હોય, રસ રૂપે પણ હોય, સ્પર્શ રૂપે પણ હોય. આપણે તે એક રાજાની વાત આવે છે, એ રાજા એક નીકળ્યો ને એકદમ ગટરનું પાણી આમ દુર્ગંધ એટલી બધી મારે, રાજા ઓલું નાક મચકોડીને ગયો અને ઓલો જે એનો મંત્રી હતો એને જોયું, અને પછી મંત્રીએ એ જ પાણી એને એટલું બધું અત્તર વગેરે છાંટી અને એની રાસાયણિક પ્રક્રિયા કરીને એવું સરસ બનાવી દીધું, અને એ જ પાણી રાજાને પીવા માટે આપ્યું. રાજા એ પાણી, આ પાણી બહુ સારું છે, અરે પણ પાણી એ જ છે, ઓલું ગટરનું પાણી જ છે, તે જે પીધું એ બીજું કોઈ નથી. એટલે એમ આપણે પણ આમ જોવા જઈએ તો આખી દુનિયાની ગટર જ આપણે એ ચૂંથ્યા કરીએ છીએ, બીજાએ શ્વાસ મૂક્યો એ આપણે લીધો. એટલે શું કહ્યું? આખી દુનિયાની એઠ આપણે પીએ છીએ, આપણી એઠ પિતા આપણને સંકોચ થાય છે અને દુનિયાની આખી દુનિયાની એઠ આપણે બધી લઈએ છીએ. કર્મ સત્તા એની આ ચાલાકી છે, એટલે ચાલાકીમાં ક્યાંય ફસાવા જેવું નથી. આપણે એ ચાલાકી ઓળખાવશે કોણ? શાસ્ત્ર, જ્ઞાન. તમે જ્ઞાન જો હશે તો એની ચાલાકીને ઓળખાવશે, નહીંતર આ મોહરાજા મોટા મોટા ગુરુ ભગવંતોને પણ સામૈયા સારા થાય તો એને પણ પાડે. એ પણ એક, હા મારા સામૈયામાં આટલા લોકો હતા, આટલી પ્રભાવના થઈ, આ બધું કોણે બોલાવ્યું? મોહરાજાએ. કર્મ બંધ થયો, એમનો સત્કાર પરિસહ એના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હતો, એના બદલે એમાં ફસાઈ ગયા. અનુકૂળતાની અંદર જલ્દી ફસાઈ જવાય, પ્રતિકૂળતામાં જલ્દી ન ફસાવાય. એટલે અનુકૂળતામાં વધારે ધ્યાન રાખવું પડે, કારણ કે અનુકૂળતા રાગનું કારણ છે. દ્વેષ કરતાં રાગ વધારે ખરાબ છે. રાગ એવો છે કે ઉંદરની જેમ ફૂંક મારી મારીને કરડે છે. ઉંદર કદાચ આવ્યો હોય, રાત્રે સૂતા હોઈએ અને ઉંદર ચામડી કાપી જાય તો સવારે ઉઠીએ ત્યારે ખબર પડે કે આ મારી ચામડી કપાઈ ગઈ, કારણ કે ફૂંક મારી મારીને કરડે છે એટલે ખબર નથી પડતી. એમ રાગ આપણને બધાને વધારે છે. દ્વેષ કરતાંય રાગ વધારે ખરાબ કહેવાય. આપણે દ્વેષને વધારે ખરાબ સમજીએ છીએ. દ્વેષનો જન્મ હંમેશા રાગમાંથી થાય છે. રાગ ન હોય તો દ્વેષ હોય જ નહીં. તમારો સગ્ગો ભાઈ હોય અને સગ્ગા ભાઈને જરૂર હોય અને તમે 100,000 આપ્યા, પણ એ ભાઈએ કહ્યું મહિના પછી હું તમને આપી દઈશ, મહિનાના બદલે વર્ષ સુધી આપવાનું નામ ન લે, તો તમને રાગ થાય કે દ્વેષ થાય? બોલો, પહેલાં રાગ હતા એટલે આપ્યા અને પછી સમયસર ના આવ્યા એટલે દ્વેષ ભાવ થયો. એ થવો ન જોઈએ, પણ થઈ જ જાય. આ સંસારની અંદર બધું આવું જ ચાલે છે. જ્યાં રાગ હોય, તમે દીકરા તરફ રાગ છે અને એ રાગના કારણે તમે સારી રીતે ભણાવો ગણાવો બધું કરો અને પછી તમારી સંભાળ જ ન લે તો શું થાય? દ્વેષ ભાવ. એટલે દ્વેષનો જન્મ હંમેશા રાગમાંથી થાય છે. એટલે રાગ સૌથી વધારે ખરાબ છે, રાગ છોડવા જેવો છે. એટલે જ ભગવાનને વિતરાગ કહીએ છીએ. વિત દ્વેષ નહીં, વિતરાગ. રાગ ગયો એટલે દ્વેષ તો ગયો જ હોય, એના વગર રાગ જાય જ નહીં. રાગ 10મા ગુણસ્થાન કે જાય, દ્વેષ 9મા ગુણસ્થાન કે જાય. એટલે દ્વેષ કરતાં રાગ વધારે આગળ ચાલે. એટલે આ સંસારની અંદર આપણને અનુકૂળતા રાગ કરાવે છે. બરાબર આપણને જોઈએ એવું જ બધું મળે એટલે આપણને રાગ થાય છે. પણ એવા ટાઈમે ભગવાન મહાવીરને યાદ કરવાના કે જ્યારે એમ લાગ્યું કે અહીં કોઈ ઉપદ્રવ કરતા નથી, બધા મને હવે જાણી ગયા, કોઈ ઉપદ્રવ નથી કરતું, હવે મારા કર્મો કેવી રીતે ખપશે, એટલે ઈરાદાપૂર્વક અનાર્ય દેશમાં ગયા. લોકો વધારે ઉપદ્રવ કરે તો વધારે કર્મની નિર્જરા થાય, એમ આપણે પણ જેટલી તકલીફ વધારે પડે એટલી કર્મની નિર્જરા વધારે થાય. પણ એ ક્યારે થાય? જો તમારી પાસે સમજપૂર્વક, ક્ષમતાપૂર્વક અને સમ્યક દર્શનપૂર્વક જો તમે સહન કરો તો વધારે નિર્જરા થાય. એ ન હોય તો એવી વધારે નિર્જરા આપણે ન કરી શકીએ. એટલે આપણો શાસ્ત્ર ગુણ આ 8મો અધિકાર છે, એ થોડો બાકી છે. પણ એ વાત યાદ રાખજો ગિરીશભાઈ આવતા વર્ષે કે ક્યાંથી બાકી છે, એટલે એ ત્યાંથી આપણે આગળ ચલાવશું. આજે આપણો સમય પૂરો થયો અને સરસ મજાનું તમે બધા આટલા નાના સેન્ટરમાં પણ દૂર દૂરથી પણ સ્વાધ્યાય માટે તમે આવ્યા, એટલે ભગવાનની વાણીમાં તમારી બહુ રુચિ છે એ જણાઈ આવે. પણ હજુ એ રુચિને વધારી અને આપણામાં ક્ષમતા ગુણ આત્મસાત થાય એના માટે બધા પ્રયત્ન કરજો. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડમ. બોલો, ક્વેશ્ચન કોઈનો હોય તો.
એક પ્રશ્ન છે પંડિતજી, કે કાલે તમે કીધું જે 14 આપણે
અભ્યંતર પરિગ્રહ
છોડવાનું, એમાં એક ભય હતો નો કસાયમાં આવ્યો, અને જે ભય સંજ્ઞા છે અને આ ભય છે એ સેમ?
હા, એટલે જો ભય જે છે ને એ ભય મોહનિયા કર્મના ઉદયથી આવે, પણ એ જ ભય આપણે સતત કરતા રહીએ એ સંજ્ઞાના કારણે થાય છે. એટલે હવે એ સંજ્ઞા જેવી થઈ ગઈ કે અમુક વસ્તુ જુએ એટલે ભય લાગે, સાપને જુએ, સિંહને જુએ, વાઘને જુએ એટલે ભય લાગે. એ ભય લાગવાનું કારણ ત્યાં ભય સંજ્ઞા છે. કારણ કે આપણો એક પ્રકારની એવી ટેવ જ પડી ગઈ, એટલે જાતિને જોઈને જ ભયભીત થઈ ગયો.
કાલે તમે કીધેલું કે જે ભય છોડવો હોય, આપણે નીકાળવો હોય, તો આપણે પછી તમે જાપ કરવાનું કીધું તું, નમો જીણાણમ,
જી અભયાણમ, હા,
એનો જાપ. હવે આપણે જ્યારે ભાવ, આપણે ભય સંજ્ઞાને તોડવાની વાત આવે છે, ત્યારે આપણે એમ કહીએ કે ભાવ ધર્મમાં જઈએ તો,
હા તો થાય બરાબર. તો આ ભાવ ધર્મ જ છે જે આપણે માળા ગણીએ ને, એક પ્રકારનો ભાવ ધર્મ જ થયો. કારણ કે જેઓ એ સાતે ભયોને જીત્યા છે એવા જીનેશ્વરોને મારા નમસ્કાર થાવ, એ ભાવથી જ આપણે આ ગણીએ છીએ. એટલે આમ ભાવ ધર્મને, ભય સંજ્ઞાને એ રીતે લાગે વળગે છે કે મોટા ભાગે લોકોને મરણનો ભય વધારે હોય છે, અને મરણનો ભય હોય એટલે એ ભાવ એની અંદર એ રહેતો નથી. તો એ ભય જો ટળી જાય તો પછી આ ભાવની અંદર તે એકાકાર થાય, એ દૃષ્ટિએ ત્યાં થાય. પણ અહીં આપણે આનો સમન્વય એ રીતે કે નમો જીણાણમ જી અભયાણમ, એ પણ એક પ્રકારના ભાવપૂર્વક જ આપણે આ જાપ કરવાનો છે. અને એ જાપથી ખરેખર એવું બને છે કે આ બધી જ ભયો એ બધા જ દૂર દૂર ચાલ્યા જાય છે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ આપણને જરાય ડર રહેતો નથી, સ્વાભાવિક. એટલે જ આપણે જો ભક્તામર વગેરે સ્તોત્રોની અંદર આપણે નમ્યું રોગ જલ જલણ વિષહર ચોરારી મહિન્દ ગૈરણ ભયાઈમ પાસ જીણે નામ સંકીર્તન એણા પસમંતી સબ્બાઈમ, આ બધા ભયો ખાલી પરમાત્માનું નામસ્મરણ ભાવથી કર્યું એટલે બધા ભયો એનાથી દૂર થઈ જાય છે. બોલો બીજો કંઈ.
પંડિતજી, હમણાં તમે જે કીધું ને નવમા દસમા ગુણ સ્થળે રાગ અને દ્વેષ જાય છે, મારી ગેરસમજી હતી કે શું કે રાગ ચોથા ગુણ સ્થાને જે આપણે સમ્યક દર્શનનો વિચાર કરી છે,
હા,
એ વખતે રાગ દ્વેષ
એ હોય પણ પ્રશસ્ત હોય, રાગ દ્વેષ હોય પણ પ્રશસ્ત હોય. અને સમ્યક દર્શન આવ્યું પછી જેમ જેમ ઉપર જતા જાઓ, ઉપરના ગુણસ્થાન કે તેમ તેમ એની માત્રા ઓછી થતી જાય, રાગ દ્વેષની માત્રા ઓછી થતી જાય. બોલો બીજા કોઈને કંઈ કહેવાનું છે? હા બોલો.
આજે તમે ફાસ્યમ પાલ્યમ
સોહિયમાં
એ કીધું, એ ક્યારે કયા પચખાણમાં?
એકચ્યુઅલી બધા જ પચખાણો પારતી વખતે આ વિધિ કરવાની હોય છે, પણ હવે આપણે બધા ઔષધમાં હોઈએ અને પચખાણ પારીએ ત્યારે આ વિધિ કરીએ છીએ. આ વિધિ કરવામાં આગળ ચૈત્યવંદન પણ હોય અને એ પચખાણ પારવાની આ વિધિમાં આ બોલાય છે
એ રીતે.
હા, સ્થાનકવાસીમાં એ રીતે હોય છે, બરાબર છે, પછી એ સામાયિક પારતી વખતે હોય છે, બરાબર છે. ગમે તે બધા પચખાણોમાં ચૈત્યવંદન કરી એને એની વિધિ છે.
હા,
એ પહેલા કરવાનું, એ પહેલા કરવાનું, અને એ રીતે છે. બધા બધા પચખાણમાં વિધાન એ છે, પણ હવે આપણે બધા પચખાણોમાં ત્રણ નવકાર ગણી લઈએ છીએ. પણ ઔષધમાં હોઈએ તો આ વિધિ ચોક્કસ કરવાની હોય. જે લોકો ઉપદાનમાં હોય કે ખાલી એક પણ ઔષધ કરે તો ઔષધમાં એ પચખાણ પારવાની વિધિ આવે. અને આ સમજવા જેવી બાબત એ છે કે ઔષધની અંદર આવી વિધિ કેમ બતાવી, એનું કારણ શું? આમ એક દ્રષ્ટિએ જોવા જઈએ, કોઈને એકાશનું આઈમ્બિલ કરવા જવું હોય તો એના પહેલાં એ ચૈત્યવંદનને એ કરીને આ કરીને જાય. હવે ચૈત્યવંદન કરીને એટલા માટે જવાનું છે કે ચૈત્યવંદન કરતી વખતે પરમાત્માના ગુણો એને તમે એટલા બધા ઘૂંટ્યા હોય, હવે તમે વાપરવા બેસો ત્યારે તમારું મન ભગવાનના ગુણોમાં જ રમતું હોય. એટલે વાપરતી વખતે આસક્તિ ન થાય, રાગ ન થાય, અને એનું અનુસંધાન એ રીતે કરવાનું પછી કે જેવું તમારું વાપરવાનું પતી જાય એટલે પાછું તરત ચૈત્યવંદન કરવાનું. વિધિની અંદર વાપરતા પહેલાં પણ ચૈત્યવંદન અને વાપર્યા પછી પણ ચૈત્યવંદન, એ એટલા માટે કે તમે પરમાત્માના ગુણોમાં જે તમારું મન હતું એ મન હજુ પણ એની સાથે જોડાયેલું રહે, એટલે ચૈત્યવંદનથી પાછી શરૂઆત કરીએ છીએ. એટલે વિધિના બધા રહસ્યો છે, એમને એમ કોઈ વિધિ નથી, એક ખમાસમણ પણ એમને એમ નથી. જે પણ સૂત્રો બોલાય છે એ બધાના કારણો છે અને એ રીતે જ બધું થાય છે.
બોલો.
હા, પણ બોલી નહીં, એટલે જ આ એમાં શું છે કે નમુત્થુણમથી નમો જીણાણમ જી અભયાણમ ત્યાં સુધીનું જે નમુત્થુણમ છે ને, એ જે વિશેષણો છે એ વિશેષણો ભગવાન વિચરતા હોય એવા ટાઈમે ભગવાનના આ ગુણો છે, એટલે ભાવજીનની સ્તુતિ કહેવાય. આપણે ત્યાં નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ નામજીન એની સ્તુતિ લોગસમાં કહેવાય, સ્થાપનાજીનની સ્તુતિ હરિયંચિયાણમમાં કહેવાય, દ્રવ્યજીનની સ્તુતિ જે અહિયા સિદ્ધા એ જે છેલ્લી ગાથા છે એમાં કહેવાય, અને ભાવજીનની સ્તુતિ નમુત્થુણમથી નમો જીણાણમ જી અભયાણમ. એટલે તમારે, આપણે બોલી જઈએ છીએ જુદી વાત છે, પણ બોલતી વખતે આ જે વિશેષણો બોલતા હોઈએ એમાં આપણું મન પરમાત્મા તરફ અહોભાવ ઉત્પન્ન કરતું હોય અને એ રીતે બોલાતું જતું હોય, તો એ ગુણો જે મનમાં રહ્યા હોય એ પછી તમને આખો દિવસ એ ગુણો જ યાદ આવ્યા કરે. જેમ કોઈ ક્રિકેટનો રસિયો હોય તો કેવું હોય કે ચાર દિવસ પછી ક્રિકેટની મેચ રમાવાની હોય પણ ચાર દિવસ પ્લાનિંગ બધું કર્યા કરે, પછી જ્યારે ક્રિકેટ જોવા જાય એવા ટાઈમે પણ બધા મિત્રોની સાથે એક જતો હોય, ત્યાં સ્ટેડિયમમાં પણ એક એક બોલ એક જોયા પછી કંઈ ને કંઈ મિત્રોની જોડે વાત કરતો હોય, પતી જાય પછી ઘરેથી બહાર નીકળે સ્ટેડિયમમાંથી એ વખતે પણ આ આમ રમ્યો હતો સારું હતું, આને કેચ છોડી દીધો, આને આમ કર્યું, આને તેમ કર્યું, એ જ ચાલે. ઘરે આવે તો ટીવી ઉપર સ્પોર્ટ્સ ચેનલ જ ચાલુ કરે અને બીજા દિવસે સવારે પેપર હાથમાં આવે તો એ સ્પોર્ટ્સનું પાનું જ ખુલે, બાકી કંઈ નહીં. એટલે જે ક્રિકેટનો રસિયો હોય એ ક્રિકેટમય હોય, એમ ભગવાનનો રસિયો ભગવાનમય હોય. ભગવાન દેરાસર આવવાનું હોય એના પહેલાં જ મનમાં ભગવાન રમતા હોય, એના ગુણો રમતા હોય. દેરાસર આવે ભગવાનની સામે બેસે ત્યારે રમે, અને અહીંથી ઘરે જાય તોય રમે, પણ એના બદલે દેરાસર જાય ત્યારે કે ભાઈ મારે શાકભાજીએ લેવાના છે, બેંકમાંય જવાનું છે, આ બધા કામ ભેગા લઈને નીકળે તો પછી ભગવાનમાં ક્યાં ધ્યાન રહેવાનું, આ બધું ધ્યાન ત્યાં જ હોય. એક સાથે આ બધા કામ કરવા નીકળીએ, એક વખતે એક જ ઉપયોગ હોય, બે ઉપયોગ હોય જ નહીં, એક જ ઉપયોગ હોય કોઈ પણ. એટલે એ રીતે આપણે કરવાનું છે. ના ના, 108 ગુણો લલિત વિસ્તરા નામનો જે ગ્રંથ છે એના આધારે, અથવા શક્રસ્તવ એની અંદર 273 વિશેષણો છે, જે વર્ધમાન શક્રસ્તવ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજનું છે ને એની અંદર 273 એટલા વિશેષણો ભગવાનના મૂકેલા છે, એમાંથી લખી શકો તમે. હા, મુખ્ય વિશેષણો. એટલે જ આપણે સ્તવન બોલ્યા તો શું બોલ્યા આપણે, એક એક પ્રદેશ તાહરે ગુણ અનંતનો વાસરે, તારે અનંતમાંથી 108 જ લખવાના છે, વધારે નથી લખવાના. હા, પછખાંડ ના આવડતું હોય ને ધારી લીધું હોય તો ચાલે,
આપણે લઈ લીધું હોય પણ પછી તમે પ્રતિક્રમણ કરવા બેસો તો પોર્સીમાં ચેન્જ કરી શકો?
હા, કરી શકાય, કરી શકાય.
અને રાઈ પ્રતિક્રમણ એ વાત સાચી છે કે 12 વાગ્યા સુધી થઈ શકે?
જો, શાસ્ત્રીય વિધાન તો એ છે કે રાઈ પ્રતિક્રમણ સનરાઈઝ વખતે વંદિત આવે એ રીતે કરવાનું, આ શાસ્ત્રીય નિયમ. પછી હવે આપણે કરી શકીએ પણ પૂરી મઢનું પચખાંડ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી રાઈ પ્રતિક્રમણ થાય, પણ એના પહેલાં કંઈ ખાવા પીવાનું નહીં, નાવા ધોવાનું નહીં, પૂજા બૂજા કંઈ નહીં, પહેલાં ચૈત્ર બરાબર. ચાલો, હા બોલો.
પ્રશ્ન આવ્યો તો પાઠશાળામાં કે જે તમે કીધું પચખાંડ સવારના લેવાનું, આપણે એવી જ રીતે ક્વેશ્ચન થયો હતો કે જેમ રાતના વિચારે સૂતા પહેલાં કે મારે નવકારથી પછી જ વાપરવાનું છે,
ના એ ના ચાલે, ના ચાલે, ના ના કંઈ નહીં, આગલા દિવસે કંઈ નહીં, બધું સનરાઈઝ ટાઈમે.
એવું બી કહે છે ને કે પચખાંડ લીધા પછી સુવાય નહીં પાછું.
હા, એટલે એમ છે, પણ પછી લોકો આમ સમજે એટલે શું કરે, વહેલું પચખાંડ લઈ લે ને પછી સુઈ જાય, એમ એ ન કરાય એવી રીતે. કારણ કે આપણે તો શ્રાવક તું ઉઠે પ્રભાત ચાર ઘડી લે પાછલી રાત, શ્રાવકને ઉઠવાનું ક્યારે, સનરાઈઝની 96 મિનિટ પહેલાં, 96 મિનિટ પહેલાં. એટલે અત્યારે ધારો કે 6 વાગે સનરાઈઝ થતો હોય તો 1.5 કલાક એટલે 4:30 પહેલાં જાગી જવાનું છે. બોલ.
તો આજે